ભગવાન ચોવીસી ના ચોવીસ માં તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર એમની ધર્મતીર્થની સ્થાપના કરીને સૃષ્ટિના તમામ જીવોના માટે એક પરમ કલ્યાણનો માર્ગ બતાવ્યો અને એ પરમાત્માના ધર્મશાસનમાં સમયે સમયે થયેલા મહાન આચાર્ય ભગવંતોએ પોતપોતાના સમયની અંદર એમની સામે જે જીવો હતા, લોકો હતા, આત્માઓ હતી, એ બધાના માટે, એ બધાને ઉચિત હોય, બધા કરી શકે એવા અનેક સાધનાના આરાધનાના આત્મવિશુદ્ધિના માર્ગો બતાવ્યા, ઉપાયો ચિંધ્યા. સમય સમયે જેને આપણે અનુષ્ઠાનો કહીએ એ અનુષ્ઠાનોમાં, એટલે કે ક્રિયાત્મક અનુષ્ઠાનો, રિચ્યુઅલ્સ કહીએ, થોડાક બદલાવ આવે, થોડાક પરિવર્તન એમાં આવે, ક્યારેક નવા રિચ્યુઅલ ઇન્ટ્રોડ્યુસ પણ થાય, ક્યારેક જૂના રિચ્યુઅલ્સની અંદર થોડું ચેન્જ પણ આવે. આ બધી વાતોની પાછળ મુખ્ય એક લક્ષ્ય હંમેશા હોય છે કે આ તમામ પ્રક્રિયાઓ આત્મશુદ્ધિ માટેની છે, આત્મવિશુદ્ધિ માટેની છે. અનેક માર્ગો, અનેક રસ્તાઓ છે, લક્ષ્ય જે છે આપણા બધાનું એક જ છે. એટલે લક્ષ્યથી આપણે અલગ ન થઈએ. આરાધનાઓનું વૈવિધ્ય, ઉપાસનાનો માર્ગનું વૈવિધ્ય, આ બધાના માટે આપણા મનમાં પૂર્ણરૂપેણ આદર, અહોભાવ અને એમાંથી જે કંઈ આપણે કરી શકીએ એ આપણે કરીએ. જે વસ્તુ આપણે નથી કરતા, કદાચ પરંપરાથી આપણને નથી મળતી અને આપણા કોઈ સહયાત્રી કરે છે, આખું જીવન આપણું એક યાત્રા છે અને આપણા તમામની યાત્રાનું લક્ષ્ય જે છે એ મુક્તિ છે. આપણે પરંપરાની અંદર પારંપરિક રીતે મુક્તિને મોક્ષ કહીએ, તમામ ધર્મારાધના મોક્ષના માટે, તો દરેક જીવાત્મા પોતાના જીવનમાં એને કંઈક બંધન રૂપ લાગે છે. પછી એ દુઃખ હોય, એની સમસ્યા હોય, એનો પ્રોબ્લેમ હોય, કંઈ પણ હોય જે એને નડતું હોય, એનાથી એ મુક્ત થવા માટેનો પ્રયત્ન કરે, એની અભિલાષા હોય, ઈચ્છા હોય. બની શકે મુક્તિની પરિભાષા દરેકની પોતપોતાની હોય, જુદી હોય, પણ મુક્ત થવાની ઝંખના બધામાં હોય છે. કારણ કે જ્યાં સુધી આત્મા કોઈને કોઈ પ્રકારના કર્મોથી બંધાયેલો છે, દરેક જીવાત્માના કર્મો જુદા જુદા છે, દરેક જીવાત્માના બંધન જુદા જુદા છે. આપણને અમુક કર્મો ન નડતા હોય, કેટલાક કર્મોનું ક્ષયોક્ષમ આપણો થઈ ગયો હોય, અને કદાચ આપણી સમજણ થોડીક વિકસી હોય, અને આપણે આપણા માટે એક માર્ગ નિશ્ચિત કર્યો હોય, આપણને ગમતો હોય, પણ એનો અર્થ એ નથી કે આપણી બાજુમાં બેસીને કોઈ એક બીજો માર્ગ લે છે, બીજી સાધના કરે છે, બીજી આરાધના કરે છે. જ્યાં સુધી લક્ષ્ય એ મુક્તિનું હોય, તો ત્યાં સુધી ક્રિયાઓના વૈવિધ્ય માટે, ક્રિયાઓના વેરિએશનના માટે આપણે બહુ ચિંતા કરવાની જરૂર નથી. અને ઘણી વખતે મૂળભૂત એક વસ્તુ આપણે સ્વીકારવી જોઈએ કે આ બધી એક સપોર્ટ સિસ્ટમ છે, અને દરેક વ્યક્તિની સપોર્ટ સિસ્ટમ પોતાની. મારી સપોર્ટ સિસ્ટમ તમને કામ લાગે તેવું જરૂરી નથી, લાગે પણ ખરું ના પણ. એટલે ધર્મ આરાધનાના બધા જ અનુષ્ઠાનાત્મક એટલે રિચ્યુઅલિસ્ટિક એપ્રોચ જે છે એ જુદા જુદા હોઈ શકે. અને ખાસ કરીને પર્વના દિવસોની અંદર જ્યારે અનેક લોકો ભેગા થતા હોય, આપણે ત્યાં અનેક લોકો આવતા હોય, અને આ પર્યુષણ પર્વ દરમિયાન એક ટ્રેડિશન એવી રહી છે કે એ દરમિયાન માત્ર ફિલોસોફીની વાત નથી કરવાની, ફિલોસોફીની વાત કરવા માટે ઘણા બધા બીજા દિવસો છે. આ દિવસો આરાધના માટેના છે, સાધના માટેના છે, હળવા થવા માટેના દિવસો છે, મનનો ભાર ઉતારવા માટેના દિવસો છે. અને એના માટે થોડોક આપણા કર્મોનો ભાર ઓછો થાય, થોડાક આપણે અશુભ કર્મોના ભારથી હળવા થઈએ, એટલે એના માટે જ્ઞાની પુરુષોએ જુદા જુદા અનુષ્ઠાનો બતાવ્યા, જુદી જુદી ક્રિયાઓ બતાવી. પર્યુષણ આવી, પર્યુષણના દિવસોની અંદર અમુક જ સબ્જેક્ટના ઉપર પ્રવચનો થાય, ખાસ કરીને કલ્પસૂત્ર છે, કલ્પસૂત્રને લગતી વાતો છે, કર્તવ્યો છે. આપણે દર વખતે સાંભળતા પણ હોઈએ ત્યારે ક્યારેક આપણને એમ લાગે કે આ રિપીટેશન છે, આ સાંભળેલું છે આપણે. પણ આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ, ભલે આપણે સાંભળેલું હોય, પણ આપણા માટે આ રિમાઇન્ડર છે, અને એની અંદર આપણને પ્રેરણા મળે છે, એક મેસેજ આપે છે આપણને કે જુઓ આ કરવાનું છે, તમે કર્યું. અને આપણને થાય છે કે નહીં, આમાંથી આટલું કરવાનું રહી ગયું, આ હું કરી શકું એમ છું. કદાચ ગયા વર્ષે આપણે અમુક વસ્તુ ન કરી. એટલે પર્વના દિવસોના પ્રવચનોમાં થોડુંક રિપીટેશન આવે, માત્ર બૌદ્ધિક રીતે, તર્કની રીતે આપણે એને જોવા જઈશું તો એ કદાચ આપણને ન પણ રૂચે, કશો વાંધો નહીં આપણને ન રૂચે તો, પણ બધાને એમાંથી પ્રેરણા મળે. કોઈ પહેલી વખત સાંભળતું હોય, પહેલી વાર આપતું હોય, આ સકળ સંઘ જે છે ને, આ પ્રભુનો સંઘ છે, એમાં દરેકને આવવાનો અધિકાર છે, દરેકને અહીંયા આગળ સાંભળવાનો અધિકાર છે, અને સાંભળીને જીવનમાં ઉતારવાનો. તમે વિચાર કરો કે આપણા આચાર્ય ભગવંતો, આપણા સાધુ ભગવંતો, સાધ્વીજી મહારાજ દર વખતે પર્યુષણની અંદર બધાને પ્રેરણા કરે છે, અને એ પ્રેરણાની પાછળ કોઈ પણ પ્રેરણા જ્યારે કરવામાં આવે, એક ઇન્સ્પિરેશનલ એટીટ્યુડથી કંઈ પણ કહેવામાં આવે, તો એમાં રિપીટેશન એ દોષ નથી. અને ખાસ કરીને ધર્મની વાતમાં, અધ્યાત્મની વાતની અંદર થોડુંક રિપીટેશન, કારણ કે એનાથી આપણા માઇન્ડ ઉપર હેમરિંગ થાય છે અને આ હેમરિંગ સારા માટે જ છે, આપણને કર્તવ્યનું સ્મરણ થાય. અને ક્યારેક એવું પણ બને કે વર્ષના ઘણા બધા દિવસો આપણે આપણી જંજાળમાં, આળપંપાળમાં, આપણા પોતાના પ્રોબ્લેમ્સ, પોતાની જવાબદારીઓ, ફેમિલી લાઈફ, બિઝનેસ લાઈફ, કેરિયર, એમાંથી સમય નથી કાઢી શકતા આપણે. પણ જ્યારે આવા પર્વના દિવસો આવે, ખાસ કરીને ચાતુર્માસની અંદર પર્યુષણ જેવું પર્વ આવે અને એ આપણા સમગ્ર જૈન સંઘની અંદર, જૈન સમાજની અંદર એટલું સ્થાપિત થઈ ગયેલું છે કે દરેકને એમાં કંઈક ને કંઈક સારું કરવાનું એક વિચાર આવે, ચેન્જ આવે આપણા મનમાં, મારે કંઈક કરવું છે. અરે આપણે તો, આપણને જૈન પરંપરા મળી છે, ગુરુજનોનો સત્સંગ મળ્યો છે, આ વાતો સાંભળવા આપણને મળી છે અને આપણને આવો વિચાર આવે અને આપણે એમાંથી કંઈક કરીએ. પણ ઘણા લોકો એવા છે કે જે લોકો પર્યુષણ શબ્દ પહેલી વાર સાંભળ્યો હોય, જેને જૈન ધર્મની પરંપરાનું બહુ જ્ઞાન ન હોય, દૂર હોય. ગઈકાલે જ મારી સાથે એવું બન્યું, એક બહુ જ મોટી સ્કોલર અને રોયલ ફેમિલીમાંથી, એનું બેકગ્રાઉન્ડ રોયલ ફેમિલીનું, અને ઘણી બધી, ઘણા બધા ફેઇથ એમાંથી એ પસાર થઈ, એને જૈનિઝમના વિશે જિજ્ઞાસા જાગી. અનેક વર્ષ પહેલા એને મારી સાથે બુદ્ધિઝમના વિશે ઘણી બધી ચર્ચા કરેલી હતી અને મને કહ્યું કે હું પર્યુષણ કરી શકું, બીજું ચોક્કસ કેમ ના કરી શકું તમે, તો મને તમે નર્સેલમાં પર્યુષણના માટે સમજાવો. મેં થોડુંક સમજાવ્યું, પછી એને સંવત્સરી પ્રતિક્રમણ વિશે સાંભળ્યું હશે, મને કહ્યું પ્રતિક્રમણ કરી શકું, મેં કહ્યું ચોક્કસ કરી શકું તમે. પ્રતિક્રમણનો કન્સેપ્ટ મેં એને આપ્યો. એટલે કોણ વ્યક્તિ ક્યારે એના મનમાં કયો ભાવ જાગે, અને આ તત્વો એવા છે, આ દિવસો એવા છે, એના વિશે જયારે કંઈક સાંભળીએ, જેની કઈ ઈચ્છા ન થતી હોય, આ દિવસોમાં કંઈક કરવાની ઈચ્છા થાય. એટલે પર્યુષણ એ આરાધના માટે છે, પર્યુષણ એ આત્મશુદ્ધિ માટે છે, પર્યુષણ એ આત્મ જાગૃતિના માટે છે. આપણી જાતને ઢંઢોળવાની છે, આપણી જાતને જાગૃત કરવાની છે. અને જાગૃતિના માટે સૌથી મહત્વપૂર્ણ જો કોઈ વાત હોય, જો કોઈ મીન્સ હોય, જો કોઈ સાધન હોય, તો એ છે સ્વાધ્યાય. પણ એક સ્વાધ્યાય આપણે પોતે કરીએ, જાતે કરીએ, જાતે વાંચી લઈએ, અને એક સ્વાધ્યાય આપણે ચાર જણા મળીને કરીએ. અને એની અંદર સ્વાધ્યાયના જે પોઈન્ટ હોય, જે વસ્તુની જે વાત આપણે કરતા હોઈએ, એની થોડીક ચર્ચા કરીએ, વિચારોની આપ લે કરીએ, એનાથી કદાચ આપણું નોલેજ વધે, આપણી સમજણની ક્ષિતિજો થોડીક વિસ્તરે, અને કદાચ ન સમજાતી વસ્તુ બહુ સરળતાથી આપણને સમજાઈ જાય, અથવા તો આપણી પાસે જે નાનકડી સમજણ હોય બીજાને ઉપયોગી પણ બની જાય. તો જ્યારે આપણે ભેગા મળીને સ્વાધ્યાય કરીએ છીએ, ત્યારે જેની સાથે સ્વાધ્યાય કરીએ છીએ એ આપણા સાધર્મિક, અને એની સાથેનો આપણો એક વ્યવહાર, વિચારોની આપ લે, એમાંથી એક સાધર્મિકનો સંબંધ સર્જાય છે. એટલે પર્યુષણના જે કર્તવ્યો જ્ઞાની પુરુષોએ બતાવ્યા છે, એમાં એમને પહેલું કર્તવ્ય, પહેલા કર્તવ્ય તરીકે સાધર્મિક ભક્તિ. સામાન્ય રીતે સાધર્મિક ભક્તિ શબ્દ આવે એટલે આપણા મનમાં એક જમણવારની કલ્પના આવે, ભોજનની કલ્પના આવે. સાધર્મિક ભક્તિ એટલે કોઈને આપણે જમાડીએ એને આપણે સાધર્મિક ભક્તિ અત્યારે કહીએ છીએ, અને થોડુંક પાર્શિયલી એ સાચું પણ છે. પણ સાધર્મિકની ભક્તિ કઈ રીતે આપણે સાધર્મિકને એની ધર્મ આરાધનામાં સહાયક બની શકીએ, એના જીવનમાં સહાયક બની શકીએ, અને જ્યારે તમે સહાયક બનવું, એને આપણે હેલ્પ કરવી, મદદ કરવી, એ અર્થમાં આપણે નહીં લેવું જોઈએ. સહાયક બનવું એટલે સહયોગી બનવું, એને આપણે સહયોગી કરવું. કોઈને આપણે હેલ્પ કરીએ અને કોઈને આપણે આસિસ્ટ કરીએ, સહયોગી બનીએ, એની સાથે શેર કરીએ, એ બેમાં બહુ જ ફરક છે. એટલે સાધર્મિકની ભક્તિની વાત કરી છે અહીંયા આગળ. સાધર્મિકના ઉદ્ધારની વાત વાર્ષિક કર્તવ્યમાં કરશે અને કરવામાં આવેલી છે, પણ પર્યુષણના દિવસોમાં, કારણ કે પર્યુષણના દિવસો એવા દિવસો છે કે જ્યારે અનેક સાધર્મિકોને આપણે મળતા હોઈએ. અત્યારે તો કોરોનાના હિસાબે થોડુંક રિસ્ટ્રિક્શન છે બધી જ, પણ જ્યારે જ્યારે આપણે દેરાસરે જઈએ પર્યુષણના દિવસોની અંદર, આપણા ધર્મસ્થાનમાં જઈએ, આપણા સેન્ટરમાં જઈએ, તો ઘણા નવા ચહેરા પણ આપણને જોવા મળે. પહેલી વાર લોકો આવતા હોય, તમને નવાઈ લાગશે. આજે જ મને મારા એક સ્નેહી મિત્રનો ફોન આવ્યો કે એક બહુ જ મોટી ઇન્કમટેક્સ ઓફિસર રિટાયર્ડ થઈને હવે યુએસ ગયા છે, આ સેન્ટરમાં ગયા છે, અને એને જૈન ટેમ્પલના દર્શન કરવા છે. એ પોતે ધર્મથી જૈન નથી, પણ એને જૈન ધર્મ બહુ ગમે છે. કે તમે ત્યાંનું એડ્રેસ ને એ બધું મને મોકલી શકશો? બધું ચોક્કસ. ને થોડુંક શોધીને એમને એડ્રેસ મોકલી આપ્યું. તમે વિચાર કરો કે વ્યક્તિને કયો ભાવ ક્યારે જાગે છે, અને આપણે એને કોઈ બી રીતે સહાયક બની જઈએ. અનેક રીતે સહાયક બનાય છે, સહયોગી બનાય છે. સહાયતા શબ્દની અંદર કદાચ આપણે આપણને એમ લાગે કે આપણો હાથ ઊંચો છે અને કોઈને આપણે કંઈક આપીએ છીએ, કંઈક માગે છે આપણી પાસેથી, એ બધા કન્સેપ્ટ કે છે આપણી પાછું એમ. સાધર્મિક એટલે ભક્તિ, અને સાધર્મિક સાધર્મિક એટલે કોણ? સહધાર્મિક. એ કરતા આપણે એ પણ કહીએ કે આપણે જે ધર્મ કરતા હોઈએ, જે ધર્મ કરતો હોય, એ આપણે સાધર્મિક કહેવાય. હકીકતમાં ચતુર્વિધ સંઘો આપણો સાધર્મિક છે. સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા. સાધુ સાધ્વી આપણા માટે પૂજ્ય છે, પણ પ્રભુની આજ્ઞાનું પાલન કરે છે, પ્રભુના માર્ગે છે, પ્રભુના માર્ગનું અનુસરણ કરે છે. તો જે ધર્મનું આચરણ આપણે કરીએ છીએ, આપણા કરતા થોડાક વધારે, થોડાક સારી રીતે, વધારે વ્રત નિયમો સાથે, એ લોકો કરે છે. અને એવી જ રીતે કોઈ પણ જીવાત્મામાં દયાનો ભાવ હોય, કરુણાનો ભાવ હોય, મૈત્રીનો ભાવ હોય, કોઈ પણ જીવાત્મા કોઈ પણ જાતનું સત્કાર્ય કરતા હોય, કોઈ પણ જીવાત્મા બીજાને મદદ કરતા હોય, હેલ્પફુલ બનતા હોય, અનુકંપા, બીમારની સેવા કંઈ પણ કરતા હોય, એ પણ આપણા સાધર્મિક છે. એક એંગલથી જોવા જઈએ તો આ સૃષ્ટિની અંદર સમગ્ર જીવ સૃષ્ટિ જેમાં પણ ચેતન્ય તત્વ છે, એ બધા જ આપણા સાધર્મિક છે. સાધર્મિક ક્રિયા વિશે જ્યારે વિચાર કરીએ, આપણું વિચારોનું વિશ્વ થોડુંક આપણે વિસ્તારીએ, આ વિચારોના આકાશને સંકુચિત ને સીમિત ન બનાવીએ, ધર્મની પરિભાષા પણ થોડીક વિસ્તારથી આપણે કરીએ, તો એના માટે દરેક જીવાત્માના માટે આપણા હૃદયની અંદર પ્રેમ અને આદર જાગશે. ધર્મ કરવાનો જે આપણું એક લક્ષ્ય, આપણો પુરુષાર્થ, એ સફળ તો જ બને જો તમામ જીવોના પ્રત્યે આપણે એક આદરનો ભાવ કેળવીએ. અને જે આદરનો ભાવ આવે, મૈત્રીનો ભાવ આવે, મૈત્રી તો બહુ પ્રારંભિક એક શરૂઆત છે. આદર, મૈત્રી જ્યારે તમારી વધારે ગહન બને છે, વધારે એમાં તમે ડેપ્થમાં જાઓ છો, ડીપ ફ્રેન્ડશીપની સેન્સ આવે છે. મૈત્રી માટે ફ્રેન્ડશીપ શબ્દ બહુ જ નાનો પડે છે. મૈત્રીનો કન્સેપ્ટ જે છે, એ ફ્રેન્ડશીપના કન્સેપ્ટ કરતા થોડોક જુદો છે. અને એમાંથી જ્યારે આદર જાગે આપણને, કારણ કે મૈત્રી જીવાત્મા સાથે કરવાની, પણ એ જીવાત્માના ગુણોને જ્યારે જોઈએ, એમાં રહેલી વિશેષતાને જોઈએ, એમાં ધબકતા ચેતન્ય તત્વને જોઈએ, અને એ ચેતન્ય તત્વની અંદર રહેલા કેવલ જ્ઞાનના અંશને જોઈએ, ત્યારે આપણો આદર ભાવ એ જીવાત્માના પ્રત્યે વધવો જ જોઈએ. જો જીવાત્માના પ્રત્યે આપણો આદરભાવ નથી વધતો, સાધર્મિકના માટે આપણો આદરભાવ નથી વધતો, તો સમજવું જોઈએ કે આપણા મૈત્રીભાવમાં પણ કમી છે, આપણી સમજણમાં પણ કમી છે. અને આપણા અધ્યયનમાં, આપણા સ્વાધ્યાયમાં જે કઈ માન્યતાઓ આપણે આપણા મનમાં ડેવલપ કરી છે, બધામાં ક્યાંક ને ક્યાંક કંઈ કમી રહી ગઈ છે. સાધર્મિકને જોઈએ, જીવાત્માને જોઈએ મૈત્રીનો ભાવ જાગે, સાધર્મિકને જોઈએ સહયોગી બનવાનો ભાવ જાગે. અને આ પર્વના દિવસોની અંદર તો ખાસ પર્વના દિવસોમાં ઘણા બધાને સહયોગની જરૂર પણ હોય છે. અહીંયા સહયોગની જરૂરની જયારે હું વાત કરું છું ત્યારે આર્થિક પાસું કોણ છે, આર્થિક પાસું હોય પછીની વસ્તુ છે, બીજી વસ્તુ છે. ધર્મ અને અધ્યાત્મમાં સહયોગની જરૂર છે, દરેક જીવાત્માને સાચી સમજણની જરૂર છે. અને આપણને જો થોડી સાચી સમજણ મળી છે પરમાત્માની કૃપાથી, ગુરુજનોની કૃપાથી, વડીલોના આશીર્વાદથી કંઈક સમજણ મળી છે, એ સમજણને શેર કરવી જોઈએ. આપણે થોડોક સમય આપણા સાધર્મિકો માટે, એના માટે પણ આપણે ફાળવવો જોઈએ. અનેક રીતે સાધર્મિકની ભક્તિ કરી શકાય, કારણ કે ભક્તિ તમે જુઓ, આપણે પરમાત્માની ભક્તિ કરીએ છીએ, ગુરુજનોની ભક્તિ કરીએ છીએ, એ જ ભક્તિ શબ્દ સાધર્મિકના માટે અહીંયા આગળ વાપરવામાં આવેલો છે. એટલે જે ભાવથી આપણે ગુરુજનોની ભક્તિ કરીએ, એ જ ભાવથી ભક્તિ આપણે સાધર્મિકોની કરવાની છે. અને બીજું એક જુદા એંગલથી વિચાર કરીએ, આ આપણો ચતુર્વિધ સંઘ, અને એમાં પણ તમે અમેરિકાની અંદર છો ત્યાં ચતુર્વિધ સંઘની શક્યતા નથી, તો જે શ્રાવક શ્રાવિકાઓનો સંઘ છે, સાધર્મિકોનો સમૂહ છે, આપણી સોસાયટી, આપણો સંઘ, આપણો સમાજ, એ સુદૃઢ સેનાથી બનશે, સાધર્મિકોથી જ બનશે. સાધર્મિકોથી જ આપણો સંઘ જે છે સક્ષમ બને છે, સુદૃઢ બને છે. અને જે લોકો રોજબરોજ નથી આવતા ધર્મસ્થાનની અંદર કોઈ બી કારણસર, એમની પોતાની પર્સનલ લિમિટેશન્સ હોય, એમની પોતાની જવાબદારીઓ હોય, જીવનની પદ્ધતિ એવી હોય, અને આ દિવસોમાં આવે છે, તો અત્યારે તો ધર્મસ્થાનોમાં જવું આવવું રિસ્ટ્રિક્ટેડ છે. પણ આપણે જ્યારે આપણને આવો ચાન્સ મળે ત્યારે બીજાને કેવી રીતે આપણે ઉપયોગી બનીએ, આપણા જીવનની અંદર એકાદ બે આત્માઓના માટે આપણે પ્રભુનો માર્ગ જે છે ખાલી ઈશારો કર્યો, આપણે આંગળી ચીંધ્યાનું પુણ્ય જેને આપણે કહીએ, થોડીક ધર્મક્રિયાની સમજણ આપી દીધી, થોડીક ધર્મક્રિયાની વાત કરી, થોડીક આચરણની વાત કરી, ત્યાગ અને તપની વાત કરી, એને સમજાય, એની ગળે ઉતરે એવી રીતે, એવી શેરિંગની સેન્સથી, એને ઉપદેશ આપવા માટેની સેન્સથી નહીં, કે એને કંઈ મારે શીખવાડી દેવું છે, મને જે મળ્યું છે એને મારે એને બતાડવું છે કે મેં કેટલું પ્રાપ્ત કર્યું છે, તે કંઈ પ્રાપ્ત નથી કર્યું, થોડું તો તું મેળવ. આવો પણ આપણો એટીટ્યુડ ઘણી વખતે હોય છે. પણ એની અંદર મોટા ભાગે આપણો અહંકાર પોષાય છે, અને સામી વ્યક્તિના માટે થોડોક આપણે તિરસ્કારના ભાવમાં પણ જતા રહીએ છીએ. નહીં, મારે મારા પ્રભુનું શાસન બધા સુધી પહોંચાડવું છે, અને એ શાસન જેને જેને પ્રાપ્ત થયું છે એને હું કઈ રીતે સહયોગી બની શકું. એટલે સાધર્મિક ભક્તિનું કર્તવ્ય આપણા જ્ઞાની પુરુષોએ અનેક રીતે મૂકેલું છે. રોજબરોજના જીવનની અંદર દૈનિક કર્તવ્યોમાં પણ, આ પર્વના કર્તવ્યોમાં પણ, વાર્ષિક કર્તવ્યોમાં પણ, અને ઘણા બધા મહાપુરુષોએ ઘણી જુદી જુદી રીતે એની વ્યાખ્યાઓ કરી છે. એ જયારે વાંચીએ ત્યારે આપણને વિચાર આવે કે આ મહાપુરુષો, એમની પાસે કેવું નોલેજ હશે માનવ મનને સમજવાનું. અને તે સમયે, જુદા જુદા સમયે, એવું નહીં કે એક વાત પ્રાચીન વાત છે એને એઝ ઇટ ઇઝ મૂકી, નહીં, એની અંદર એક નવો આયામ, એનું એક નવું ડાયમેન્શન એમને શોધી કાઢ્યું, નવો આસ્પેક્ટ એમને શોધી કાઢ્યો, અને એ વાતને આપણી સામે એમને મૂકી દીધી. પર્યુષણના એક
કર્તવ્યમાં,
પર્યુષણના કર્તવ્યોમાં
બિટવીન, told you, okay? Take it.
Yeah.
Please like, stop talking.
You are in charge. I mean, like,
doesn't
Nayan bhai, everything okay? Madam, mute kari dejo potanu, please, everybody. Thank you.
સાધર્મિક નું મહત્વ કેટલું છે આનાથી જ આપણને સમજાવવું છે. અને આ વાત કોને કરી છે? જ્ઞાની પુરુષોએ કરી છે, સાધુ પુરુષોએ કરી છે. એટલે આપણે આપણા મનની અંદર કમસે કમ જો ભક્તિનો એક બીજો પ્રકાર હતો, કદાચ કોઈને કોઈ રૂપે આપણે સહયોગી ના બની શકીએ, પણ પર્યુષણના દિવસો દરમિયાન કોઈ પણ સાધર્મિકના માટે મનમાં ગ્રજીસ પેદા નહીં કરવાના. કોઈ પણ સાધર્મિકના માટે આપણે તો આ પર્વ કેવું છે, બધા જીવોની સાથે ક્ષમાપ્રાર્થના કરવાની, જે ક્ષમાનો ભાવ જ અંદર રાખવાનો છે. અને જે કંઈ હર્ટની ફિલિંગ્સ કોઈના દ્વારા આપણને આવી હોય, આપણે અંદરમાં રાખી મૂકી હોય, આનું તો એનું તો વિસર્જન કરવાનું છે, એને તો કરી જ નાખવાનું છે. પણ સાધર્મિકના માટે આ પર્વના દિવસોમાં જેટલું આપણે આપણી જાતને ચેક કરશું, પડે પડે ચેક કરશું, દરેક મિનિટે ચેક કરશું, દરરોજ ચેક કરશું, ક્યાંક મને કોઈ મારી નેગેટિવિટી હું બીજા સુધી પહોંચાડતો નથી, તો આ સાધર્મિક ભક્તિનું કર્તવ્ય બીજી અનેક રીતે સાધર્મિકને આપણે આપણે ત્યાં નિમંત્રિત કરીએ, એની ભક્તિ કરીએ, એનો યોગ્ય આદર સત્કાર કરીએ, એ રૂપે પણ સાધર્મિક ભક્તિ કરવામાં આવે છે. પર્યુષણના દિવસોની અંદર એ બધી વસ્તુઓ કદાચ ઉપયુક્ત ન પણ લાગે આપણને, તો પર્યુષણ પછીના સમયની અંદર પણ પર્યુષણ દરમિયાન જે સાધર્મિક ભક્તિ કરવાની છે એમાં એની ધર્મ ભાવના વધે. કોઈને તપશ્ચર્યા કરવાનો ભાવ હોય અને એને એવી અનુકૂળતા ન હોય અને તમારી પાસે સગવડતા છે, તમે એને અનુકૂળતા કરી આપો, તો ખરેખર એ પણ એક જાતની સાધર્મિક ભક્તિ છે. કોઈને કોઈ ધર્મક્રિયા નથી આવડતી, કોઈને પ્રતિક્રમણ નથી આવડતું, તમને આવડે છે. અને તમે એ વ્યક્તિને શોધી કાઢો કે કોને નથી આવડતું. કોઈ બીમાર હોય, કોઈ અશક્ત હોય, કોઈ ક્યાંય જઈ શકે એમ ન હોય અને આપણને ખબર પડે, અને આપણે સામે ચાલીને એને કહીએ હું તમને પ્રતિક્રમણ કરાવીશ, આ પણ એક જાતની સાધર્મિક ભક્તિ છે. એ રીતે પણ આપણે સહયોગી બની શકીએ. બીજું કર્તવ્ય પર્યુષણ દરમિયાન સ્પેશિયલી ખાસ પર્યુષણના માટે જ બતાવ્યું છે, એ તપશ્ચર્યા છે, અઠમનો તપ. અઠમ એટલે ત્રણ ઉપવાસ. સળંગ ત્રણ ઉપવાસને આપણે ત્યાં અઠમ કહેવામાં આવે છે, કારણ કે આઠ ટંક, અઠમ એટલે આઠ, આઠ ટંકનું ભોજન આપણે છોડીએ છીએ. ત્રણ દિવસ તો ઉપવાસ, ત્રણ દુ છ, બે ટંકનું. આગલા દિવસે સાંજથી આપણે ભોજન, રાત્રિ ભોજન છોડી દઈએ છીએ આપણે. બીજા દિવસે સવારે પણ જે છે થોડોક સમય જવા દઈને પછી આપણે પારણો કરતા હોઈએ. એટલે ટોટલ એના આઠ ટંક ગણેલા છે, અને એટલે એનું નામ અઠમ એવું નામ પડેલું છે, અઠમનો તપ. ત્રણ દિવસના ઉપવાસ એ શરીર શુદ્ધિ માટે, ભાવોની શુદ્ધિ માટે, વિચારોની શુદ્ધિ માટે અને પરંપરાય આત્માની શુદ્ધિના માટે બહુ જ ઉપયોગી બને છે. અને આપણી પરંપરામાં અઠમને મહત્વ જુદી રીતે પણ અપાયું છે, કારણ કે અઠમનો તપ જે છે એની સાથે પરમાત્માનો જપ જોડાયેલો છે. અને ખાસ કરીને જ્યારે અઠમનો તપ પરમાત્માના માટે, આપણે પરમાત્માના ધ્યાન માટે, પરમાત્માના જાપ માટે કરીએ છીએ, ત્યારે તપની સાથે જપ જોડાઈ જાય છે. એક તપ આપણે એટલો તપ કરીએ અને એક પરમાત્માના જાપ સાથે તપ કરીએ. તપની શક્તિ આપણામાં શક્તિ હોય તો આપણે તપ કરીએ છીએ, પણ આપણે તપની શક્તિ, તપનો પ્રભાવ અને તપની ઉર્જા કરો છો તમે, પણ એ તપની ઉર્જાને જો મહેસૂસ કરવી હોય તો ઉપવાસની સાથે સાથે મૌન અને પરમાત્માનો જાપ, મૌન જાપ અને જાપમાંથી પછી ધ્યાન, આ ત્રણ વાતોને જો આપણે તપ સાથે જોડી દઈએ, અઠમના તપ સાથે જોડી દઈએ, તો એ તપની ઉર્જાનો ખરેખર આપણને અનુભવ થાય. શબ્દોમાં વેડફાતી આપણી ઉર્જા, વ્યર્થ વાતોમાં, બિનજરૂરી ગોસિપિંગની અંદર આપણી જે ઉર્જા વેડફાય છે, આપણી એનર્જી જે વેસ્ટ થાય છે, એને ખાસ કરીને આ પર્વના દિવસોમાં તો બચાવવાની છે. એટલે અઠમનો તપ આપણે ત્યાં બતાવ્યું. મનપસંદ વસ્તુઓ ખાવા માટેના દિવસો ઘણા છે. પર્વના દિવસો થોડુંક આપણી જાતના ઉપર કંટ્રોલ કરવા માટે, જાતને ડિસિપ્લિન કરવા માટે, અને ખાસ કરીને જે આપણને બહુ જ ગમે છે, આપણી જીભ, રસ્તાની આસક્તિ, પદાર્થોની આસક્તિ, એનાથી થોડીક આપણી જાતને આપણે ડિવિએટ કરીએ, થોડુંક અલગ કરીએ, એની પ્રેક્ટિસ માટે આ પર્વના દિવસોની અંદર વિશેષ આપણને પ્રેરણા કરવામાં આવે છે. કારણ કે પર્વના દિવસો આવે એટલે સહજ આપણા હૃદયમાં એક ભાવ જાગે છે. પર્વના દિવસોને આપણે ઓર્ડિનરી દિવસોની જેમ જોતા નથી. કંઈક તો આપણા મનમાં એક જુદો વિચાર આવે છે. જેવો પર્યુષણ શબ્દ સામે પડે, પર્યુષણ આવવાનો હોય ને, કે જો પર્યુષણ આ તારીખથી છે, અને થોડુંક આપણે એના વિશે વાંચ્યું છે, સાંભળ્યું છે, જાણ્યું છે, તો તરત જ આપણા ભાવ જગતની અંદર એક જુદો જ વિચાર આકાર લે છે. અને પછી એમાંથી મારે પર્યુષણમાં આ કરવું છે, હું પર્યુષણમાં આ કરીશ, આમ તો કંઈ કરી શકતા નથી, કરાતું નથી, પણ પર્યુષણમાં તો ચોક્કસ આપણે આ કરશું. આવો એક મનમાં સંકલ્પ જાગે છે. કરીએ ન કરીએ પછીની વસ્તુ છે, પણ આ જે સંકલ્પ જાગે છે એ પર્યુષણના દિવસોનો પ્રભાવ. સેંકડો વર્ષોથી આ પર્યુષણ પર્વની આરાધના, જે પહેલા માત્ર સાધુ ભગવંતો માટે હતી, એમના માટે તો એમના 10 પ્રકારના આચારમાં પર્યુષણ કલ્પ, કલ્પ એટલે આચાર, એમનું કોડ ઓફ કન્ડક્ટ એની અંદર ગૂંથાયેલું છે. પણ શ્રાવક શ્રાવિકાઓના માટે પાછળથી મહાન આચાર્ય ભગવંતોએ આ પર્યુષણ બધાના માટે ખુલ્લા કર્યા, એમને પણ એલાઉ કર્યા, અને ત્યારથી એટલે કે ઓછામાં ઓછા 1000 કે 1100 વર્ષથી તો આ પર્વ બધા ઉજવે છે, બધા આ પર્વની અંદર જોડાય છે. તમે વિચાર કરો આ દિવસોની અંદર કેટલા લોકોની શ્રદ્ધા આ દિવસોની સાથે જોડાયેલી છે. લોકોએ જે કઈ આરાધના કરી, જે કઈ ઉપાસના કરી, જે કઈ ભાવાત્મક ધર્મ કર્યો આ દિવસોની અંદર, અને આ દિવસોની સાથે એમના પરમાણુઓ જોડાઈ ગયા. કદાચ વ્યક્તિ આજે હાજર નહીં હોય, પણ એને મૂકેલા પરમાણુઓ આ દિવસોની અંદર જોડાઈ ગયા છે. માટે જ આ દિવસો આજે પણ, આટલા વર્ષો પછી પણ, સેંકડો વર્ષો પછી પણ આપણને પ્રેરણા આપે છે, અને આપણે જ્યાં હોઈએ ત્યાં આપણને પર્યુષણ શબ્દ જ એક મેસેજ આપણને આપે છે. એટલે આ દિવસ દરમિયાન, આ દિવસો દરમિયાન આપણે આપણી જાતની થોડીક ટ્રેન કરવા માટે અઠમનો તપ, કદાચ અઠમનો તપ ન થાય, હવે તો લોકો અઠમનો તપ તો એક મિનિમમ તપ આચાર્ય ભગવંતોએ બતાવ્યો, અને ક્યાંક એમણે એક વાર્ષિક પ્રાયશ્ચિતની વ્યવસ્થા, વર્ષ દરમિયાન જે કઈ ભૂલો કરી હોય આપણે ક્ષમાપના તો માગશું, સંવત્સરી પ્રતિક્રમણ કરશું, રોજ પ્રતિક્રમણ કરતા હોઈએ, ક્ષમા માગતા હોઈએ, પણ કેટલીક ભૂલો માટે માત્ર ક્ષમા જે છે એનાથી આપણું મન માનતું નથી. તો જે ભૂલો થઈ ગઈ હોય, જે દોષો આપણને લાગ્યા હોય, એના પ્રાયશ્ચિતના રૂપે પણ વર્ષમાં એક અઠમનો તપ કરવો જોઈએ. અને મોટાભાગે એ અઠમ પર્યુષણ દરમિયાન કરવામાં આવે. કદાચ પર્યુષણ દરમિયાન ન કરાય તો પર્યુષણના પહેલા પણ કરી શકાય, પછી પણ કરી શકાય, પણ પર્યુષણની આરાધનાની સાર્થકતા અને આખા વર્ષનું આપણું પ્રાયશ્ચિત એ આ અઠમ તપની સાથે જોડાયેલું છે. કદાચ આપણી શારીરિક સ્થિતિ એવી હોય, 3 દિવસ સળંગ આપણે ઉપવાસ ન કરી શકીએ, તો આપણે જ્ઞાની પુરુષોએ ઓપ્શન આપણને આપેલા છે, તમે આઈંદી કરી શકો, એકાસના કરી શકો, યાસના પણ કરી શકો, કોઈ ને કોઈ રીતે તમે તમારી ઈચ્છાઓ જે છે એને કંટ્રોલ કરો, એને મિનિમાઇઝ કરો, થોડીક એને રિડ્યુસ કરો. ઈચ્છાઓનો ફોર્સ જે છે, મને આ ગમે છે, ગમા અણગમાના જે ફોર્સિસ છે આપણા વર્ગ, મને તો આવું જ ખાવાનું ગમે, મને આવી જ વસ્તુ ગમે, આવી જે આપણી વૃત્તિઓ છે, ભલે એક આખા વર્ષ સુધી એ વૃત્તિઓ રહે, પણ કદાચ આ પર્વના દિવસોની અંદર થોડુંક એને ચેક કરીએ, થોડુંક એને કંટ્રોલ કરીએ, તો આપણને એક વિશ્વાસ જાગશે, આપણને એક કોન્ફિડન્સ આવશે, નહીં હું મારી જાતને ડિસિપ્લિન રાખી શકું છું. એના માટેના બધા પ્રયોગો આપણા જ્ઞાની પુરુષોએ આપણને બતાવ્યા છે. અઠમનો તપ અત્યંત મંગળકારી પણ છે. આ તો આપણે ધર્મ આરાધના આત્મશુદ્ધિના માટે, કર્મોની નિર્જરા માટે કરવાની છે. એટલા જ માટે જ્ઞાની પુરુષોએ નથી કરી શકતા ઉપવાસ કશો જ માટે. તમે પરમાત્માનો જાપ તો કરી શકો છો, સ્વાધ્યાય કરી શકો છો ને, થોડા કલાકો તમે સદવાંચન કરી શકો છો, એ બી તમારો તપ થઈ ગયો. તપના અનેક પ્રકારો છે. ઉપવાસ એ તો એક બાહરી તપ છે, એક્સટર્નલ ઓસ્ટેરિટી છે, પણ ઇન્ટરનલ ઓસ્ટેરિટી તરીકે, ભાવ તપ તરીકે, આભ્યંતર તપ તરીકે તમે સ્વાધ્યાય કરો, પરમાત્માનો જાપ કરો, પરમાત્માનું ધ્યાન કરો. પણ ઘણી વખતે આપણા મનને મનાવવું થોડુંક અઘરું હોય છે, શરીર હજુ આપણું માની જાય છે, કારણ કે મન સૂક્ષ્મ છે, મન વધારે જે છે માઇક્રો છે, શરીરનું તો મેક્રો લેવલ છે, બોડીની નીડ આપણને ખબર છે, બોડીના ગમા અણગમા આપણને ખબર છે, એટલે બોડીને આપણે ચેક બી કરી દઈએ, બોડીને આપણે કંટ્રોલ બી કરી દઈએ. એટલે શરૂઆત આપણે જો બોડીથી કરીએ તો કદાચ કાલે આપણે મનની સાથે પણ સારી રીતે ડીલ કરી શકીશું. પણ જો શરીરને આપણે નિયંત્રણમાં રાખી શકતા નથી, કારણ કે ડિઝાયર્સ ભલે મનમાં જાગે, પણ એ ડિઝાયર્સ શરીર સુધી પહોંચે છે, અને ડિઝાયર્સ પૂરી કરવાની અંદર તો શરીરનો, ઇન્દ્રિયોનો મોટો રોલ હોય છે, એને થોડુંક આપણે ચેક કરી દઈએ તો મન જે છે એને પણ પાછા વળવું જ પડે. અને બીજી વસ્તુ, અઠમની વાત મંત્ર અને તંત્ર શાસ્ત્રો સાથે પણ જોડાયેલી છે. જીવન છે, કર્મોથી ઘેરાયેલું આપણું જીવન છે. અનેક જાતના કર્મો, ખાસ કરીને વેદનીય કર્મ, અંતરાય કર્મ, નામ કર્મ, જે રોજબરોજના જીવનની અંદર, ડેઇલી આપણી લાઈફની અંદર આપણને હર્ડલ્સ ઉભા કરે છે, ને એવા કોઈ અંતરાય કર્મો આપણને નડતા કોઈ પણ આસ્પેક્ટની અંદર, અને એ વખતે પરમાત્માના જાપ સાથે અઠમનો તપ કરવામાં આવે, સંકલ્પપૂર્વક એક રેઝોલ્યુશન કરીને, નિશ્ચિત ધારણા કરીને, તો આ તપનો પ્રભાવ સેંકડો વર્ષોથી આપણા મહાપુરુષોએ અનુભવ્યો છે, એને ગાયો છે. જે લોકો ઇન્ડિયામાં જતા આવતા હોય છે એમને, જે લોકો તીર્થયાત્રા પણ કરતા હોય, સંકેશ્વર તીર્થનું નામ એમને ખબર હશે. આજે પણ સંકેશ્વર તીર્થનો મહિમા જેમ પાર્શ્વનાથ ભગવાનના માટે છે, એવી જ રીતે એ જગ્યાનો મહિમા અઠમના તપના માટે છે. કદાચ એ એક તીર્થ એવું છે કે જ્યાં જઈને માણસ તપશ્ચર્યા જ કરવાનું એને મન થાય, અને ખાસ કરીને અઠમ ભાગ્યે જ ત્યાં જનાર શ્રદ્ધા સંપન્ન વ્યક્તિ કોઈ એવી હશે કે જેને ત્યાં અઠમ નહીં કર્યો હોય. મોટા આચાર્ય ભગવંતો હોય કે નાના નાના બાળકો હોય, ત્યાંની ભૂમિ એવી છે, ત્યાંના પરમાણુઓ એવા છે, સહજતાથી અઠમ થઈ જાય. અને તમે જયારે પાર્શ્વનાથ પર ભગવાનની સામે જાપ કરવા બેસો, ધ્યાન કરવા બેસો, એના લાઈવ વાઇબ્રેશન્સ તમને એટલી શાતા આપે, તમારો અઠમ ક્યાં થાય તમને ખબર ન પડે. અઠમની સાથે જો આપણે જાપ જોડી દઈએ, તમે ત્યાં છો અત્યારે, ત્યાં પણ તમારે અઠમ કરવો હોય તો અઠમ કરો, પણ સાથે સાથે થોડુંક જાપ કરો. જાપના દ્વારા મન તમારું પ્રસન્ન રહેશે. અઠમના તપ દ્વારા શરીર છે, ઇન્દ્રિયો છે, થોડીક આપણી ડિઝાયર્સ છે, થોડીક ખાવા પીવાનું આપણી ચોઇસ છે, થોડીક રિડ્યુસ થશે. પણ જાપના દ્વારા તમારું મન એટલી હળવાશ અનુભવશે, પ્રસન્નતા અનુભવશે, અને જાપની અંદર એકાદ ક્ષણ એવી આવશે કે પરમ કૃપાળુ પરમાત્માનો અનુગ્રહ, પરમાત્માની કૃપા એને તમે મહેસૂસ કરી શકશો. અઠમની સાધના અને જાપ, એના માટે ઘણી બધી વાતો કહેવામાં આવી છે. જાપ કેવી રીતે કરવો આપણે તો ખાલી માળા ગણીએ છીએ, સારી વાત છે કે આપણે ગણીએ છીએ, પણ જાપ જે છે, જકારો જન્મ વિચ્છેદ પકારો પાપ નાશક, જાપ બે શબ્દોથી બનેલો છે, જ અને પ. જપ જન્મને નાશ કરે, આપણા તમામ દુઃખોનું મૂળ જે છે એ જન્મ છે. એટલે જ્ઞાની પુરુષોએ ફિલોસોફિકલ વાત કહી છે, જન્મ દુઃખમ જરા દુઃખમ, એટલે જયારે મોક્ષ આપણે માગીએ છીએ ત્યારે જન્મ મરણથી મુક્તિ માગીએ છીએ આપણે. તો જાપ દ્વારા એ સ્ટેજમાં પહોંચી શકાય છે. પકારો પાપ નાશ, હર્ડલ્સ અશુભ તત્વો જે આપણને પરેશાન કરે છે એ જાપના દ્વારા દૂર થઈ શકે છે. એના માટે ક્યારેક આપણે જાપ કેવી રીતે કરવો, કયો જાપ કરવો, એના વિશેની વાત ક્યારેક આપણે કરશું. ત્રીજું કર્તવ્ય છે ચૈત્ય પરિપાટી. આ એક ટ્રેડિશનલ કર્તવ્ય છે, ખાસ કરીને ભારતની જે આપણી જીવન પદ્ધતિ, ઇન્ડિયન લાઈફસ્ટાઈલ જે છે, અને ત્યાં આગળ જે રીતની ધર્મની વ્યવસ્થા છે, એના માટે આ એક કર્તવ્ય ત્યાં બધાને માટે બતાવવામાં આવે છે. ખાસ કરીને પર્યુષણના દિવસો દરમિયાન, એમાંય પ્રાચીન સમયમાં જૂના સમયની અંદર તો સંવત્સરીના દિવસે જ બધા ચતુર્વિધ સંઘ, સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા બધા સાથે મળીને જુદા જુદા દેરાસરોએ જાય, પરમાત્માની ભક્તિ કરે. એની પાછળના ઘણા બધા હેતુ હતા. આજે એમાં થોડુંક ચેન્જ આવ્યું છે. તમે અમેરિકાની અંદર પણ જેમ પર્યુષણના પછી કોરોનાની વાત અત્યારે જવા દઈએ, અત્યારના રિસ્ટ્રિક્શન, પણ પર્યુષણના દિવસો પછી ક્યાંક તીર્થયાત્રા ગોઠવાય છે, બીજા સંઘના બીજા સંઘમાં આપણે જઈએ, ત્યાં દેરાસરે દર્શન કરવા જઈએ, ત્યાં પરમાત્માની ભક્તિ કરીએ, એને પણ આપણે ચૈત્ય પરિપાટીનું એક સ્વરૂપ. ચૈત્ય એટલે ચૈત્યના અનેક અર્થો થતા હોય છે, જ્ઞાન પણ થતું હોય, મંદિર પણ દેરાસર પણ થતું હોય, વૃક્ષ પણ થતું હોય. પરિપાટી એટલે એની સાથે આપણું જોડાણ કરવું, અને એક પરંપરા, એની સાથેના જોડાણની એક પરંપરા ઊભી કરવી. મૂર્તિપૂજક પરંપરામાં, દેહવાસી પરંપરામાં આવો એક કન્સેપ્ટ છે કે પરમાત્માના દર્શન કરવાથી આપણું હૃદય નિર્મળ બને છે, અને આપણું દર્શનાવરણ કર્મ જે છે એ હળવું બને છે. આપણી બુદ્ધિની અંદર ઉઠતા તર્કો કુતર્કો બધા શાંત થઈ જાય છે. કોઈને કોઈ રૂપે પરમાત્માને, કદાચ આપણને એવી પરંપરા મળી હોય કે ભાઈ આપણે પૂજાની પરંપરા આપણી પાસે નથી, કશો જ વાંધો નહીં, પણ પરમાત્માની પરંપરા તો છે, પરમ આત્માનો કન્સેપ્ટ તો છે. આપણે આપણી જાતની સાથે, આપણે જાતને પરમાત્માની સાથે આપણે જોડી દઈએ તો ચૈત્ય પરિપાટી, ચૈત્ય જ્ઞાનની સાથે તમે જોડો. અને એક બહુ જ સરસ વ્યવસ્થા આપણે આપણા વ્યક્તિગત રીતે કરી શકીએ. પર્યુષણના દિવસો દરમિયાન આપણે એમાં કોન્ટ્રીબ્યુટ કરી શકીએ. આપણે ચૈત્ય પરિપાટીનો એવો પણ અર્થ કરી શકીએ, આપણે ત્યાં જે ધર્મસ્થાન છે, આપણું જે સેન્ટર છે, જ્યાં પરમાત્મા છે, પરમાત્માની મૂર્તિ છે, દેરાસરનું એક સ્વરૂપ આપણે આપેલું છે, નવતાર મંત્રનો ફોટો છે, તીર્થનો ફોટો છે, જે કંઈ છે, ત્યાં જઈને આપણે આપણો ટાઈમ કોન્ટ્રીબ્યુટ કરીએ. ત્યાંની સ્વચ્છતા માટે, ત્યાંની વ્યવસ્થા માટે, ત્યાં કોઈને હેલ્પ જરૂરી હોય તો જઈને આપણે એક હેલ્પિંગ હેન્ડ આપણો આપીએ, અને કોન્ટ્રીબ્યુટ કરી આપણો સમય કોન્ટ્રીબ્યુટ કરીએ ત્યાં પર. એ પણ ચૈત્યની એક પરિપાટી આપણે સમજી શકીએ, માની શકીએ, કારણ કે આપણે આપણી જાતને એની સાથે જોડીએ છીએ. આપણે નક્કી કરીએ કે આપણે કેવી રીતે કરવું છે, કારણ કે જ્યારે વાતાવરણ બદલાય છે, એન્વાયરમેન્ટ બદલાય છે, કન્ડિશન આપણી બદલાય છે, ત્યારે કર્તવ્યનું પાલન તો કરવાનું જ છે. તો આ રીતે પણ કર્તવ્ય પાલનનો આપણે સંતોષ રાખી શકીએ. મૂળ વસ્તુ એક છે, આપણે આપણી જાતને પ્રભુના સંઘ સાથે, પ્રભુના માર્ગ સાથે અને પ્રભુની સાથે રીકનેક્ટ કરવાની છે. આ રીકનેક્ટ કરવાની પ્રોસેસ, કારણ કે આપણું કનેક્શન જે છે ને એ વારંવાર તૂટે છે, વર્ષો પહેલા કોઈ મને મળવા આવ્યું હતું, તમે સાથે યાત્રા કરવા ગયા, તો રસ્તાની અંદર એક બોર્ડ હતું અને એ વખતે ઇન્ટરનેટની સ્પીડ થોડીક નવી હતી અહીંયા ઇન્ડિયાના માટે, એટલે ત્યાં એમ લખેલું હતું કે અમે 2 MBPS ની સ્પીડ આપીએ છીએ. એ વખતે 2 MBPS ની સ્પીડ થોડીક આમ વધારે અને નવી હતી. તો પેલા ભાઈ મને કે હજુ તમે 2 માં જ છો, એટલે એમને એવું લાગ્યું કે આ તો બહુ જ પાછળ છે, કઈ જ નથી 2 ને MBPS. પણ એ વખતે MBPS એને કઈ સ્પીડ કહેવાતી હશે? હવે તો જોકે 5G નો જમાનો આવી ગયો, 4G 5G નો જમાનો આવી ગયો, પણ આપણી પાસે જે છે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે, એમાંથી જ આપણે રસ્તો શોધવાનો છે. જ્યાં છીએ આપણે ત્યાં આપણે કઈ રીતે કોન્ટ્રીબ્યુટ કરી શકીએ એ આપણે શોધી કાઢવાનું છે અને આપણી જાતને રીકનેક્ટ કરવાની છે. અને એ વખતે ઓછી સ્પીડ હોય એટલે કનેક્શન બહુ જલ્દી જતું રહે. હું બહુ ટેક્સ આવી નથી એટલે મને ઓનલાઈન પ્રવચનો કરવાનું એક તો ફાવતું જ નથી, પહેલા તો હું ના જ પાડી દઉં. પણ કદાચ અત્યારે જોડાયા છે નથી જોડાયા, બોસ્ટન સંઘના રસિક ભાઈ વાઘડિયા, ગયા વર્ષે બોસ્ટન સંઘ સાથે મેં પર્યટન કર્યા હતા, મેં એમને ના પાડી દીધી હતી કે મને આ નહીં ફાવે, પણ એમને બહુ જ પીછો કર્યો મારો સતત કે ના તમે કરો કરો ફાવશે ફાવશે, થોડુંક હું કરતો થઈ ગયો. પણ એ વખતે મને અનુભવ છે કે 1-2 દિવસ એવું બન્યું કે કનેક્શન તૂટી ગયું, વચ્ચે વચ્ચે વિક્ષેપ પણ પડ્યા, કારણ કે આપણો આધાર જે છે યંત્રના ઉપર મેકેનિઝમ ઉપર હોય છે. એટલે આપણું જે પરમાત્મા સાથેનું કનેક્શન જે વારંવાર તૂટે છે એને રીકનેક્ટ કરવા માટેની પ્રોસેસ એ આ ચૈત્ય પરિપાટી દ્વારા આપણે કરવાની છે. આ પર્વના દિવસોમાં આજ આપણે કરવાનું છે, આપણી જાતને આપણે ફરી પાછી પરમ તત્વની સાથે રીકનેક્ટ કરવાની છે. અને જુઓ તમે કદાચ એ કનેક્શન જશે, વેઇટ કરો, ફરી પાછું થશે કનેક્શન, જોડવાની કોશિશ કરો. એકવાર નથી જોડાતું, 2 વાર નથી જોડાતું, હતાશ ન થઈ જાઓ, નિરાશ ન થઈ જાઓ. ઘણા વખતે આપણને એમ લાગે કે આપણે ભગવાનની પાસે બેસી શું કરવાનું, ભગવાનની પાસે બેસીને આપણને કંઈ આવડતું નથી, કોઈ સૂત્ર નથી આવડતું, ત્યાં જઈએ કોઈને સૂત્ર બોલતા જોઈએ, કોઈને ચૈત્યવંદન કરતા જોઈએ, આપણને કંઈ આવડતું નથી, એટલે આપણે આપણી જાતને ઓડ આઉટ સમજીએ. નહીં, બેસો પરમાત્માની સાથે, બીજું કઈ જ ના થાય તો માત્ર ને માત્ર પરમાત્માને જુઓ, પ્રભુને જુઓ, મનમાં પરમાત્માની કલ્પના કરો, એના નામની કલ્પના કરો. ઇમેજ નથી આવતી કશો જ વાંધો નહીં, નામ તો આવે છે ને, એની સાથે જાતને રીકનેક્ટ કરો. નામનો પણ પોતાનો પ્રભાવ છે અને કદાચ નામસ્મરણનો જેટલો મહિમા છે એટલો મહિમા તો બીજો કશાનો છે બી નહીં. કોઈએ એવું કહ્યું હોય શેક્સપિયર જીવાય કે વોટ ઇઝ ધેર ઇન નેમ, પણ નામમાં બધું જ છે. પરમાત્માના નામસ્મરણની સાથે આપણા ચેતના આપણું આખું ચેતના તંત્ર જે છે એ જાગી ઉઠે. યશો વિજયજી ઉપાધ્યાય, યશો વિજયજી મહારાજ આપણે ત્યાં 300 વર્ષ પહેલા થઈ ગયા, એમને તો એક સરસ વાત કરી છે, કરત કષ્ટ જન બહુત હમારે નામ તિહારો આધાર. પ્રભુ, લોકો તમને મેળવવા માટે, તમારા સુધી પહોંચવા માટે કેટલા બધા કષ્ટો સહન કરે છે, તકલીફો સહન કરે છે, જાત જાતના વ્રત નિયમ ઉપાસના કરે છે, શક્તિ ન હોય તોય કરે છે, કારણ કે તમને પામવાની તમને મેળવવાની ઝંખના છે. પણ મારા માટે નામ તિહારો આધાર, મારે તો તમારું નામ જ પર્યાપ્ત છે, બસ હું તમારું નામ સ્મરું અને મને લાગે છે કે હું તમારા મય બની જાઉં છું, તમારામાં ડૂબી જાઉં છું. જશ કહે જન્મ મરણ ભય ભાંજ્યો તુમ નામે ભવ પારા. પ્રભુ, તમને મેળવ્યા, તમને જોયા, તમારું નામ લીધું અને મારા બધા જ દુઃખો દૂર થઈ ગયા. હવે કોઈ દુઃખો પાસે આવતા જ નથી અને એનો એક વિશ્વાસ જાગ્યો, ચોક્કસ હું બધું આ બધા આખા સંસારને પાર કરીને મારા આત્માને હું મુક્ત કરી દઈશ. તું નામે ભવ પાર, નામમાં, પ્રભુના નામમાં જે તાકાત છે એ અનુભવ આપણને આ ચૈત્ય પરિપાટીને કઈ રીતે આપણે એ ગુણને, એ આપણા કર્તવ્યને આપણે પૂરું કરીએ છીએ એના દ્વારા પ્રભુના નામસ્મરણ ને પણ આપણા સંવેદના જગતમાં આપણે ઉતારી શકીએ અને પ્રભુના નામને આપણા ભાવ જગતની સાથે જોડી દઈએ. ત્યારે એકાદક્ષણ આપણા જીવનમાં એવી આવવી જોઈએ કે પ્રભુનું નામ સાંભળીએ આપણને રોમાંચ જાય. ભગવાન મહાવીરની પરમ સાવિકા સુલસા, એના માટે એમ કહેવાય છે કે પ્રભુનું નામ સાંભળે અને એના આખા શરીરની અંદર રોમાંચ રોમાંચ જાગી ઉઠે. આચાર્ય ભદ્રગુપ્ત સુરીજી મહારાજ જે અમારા ગુરુદેવ હતા એમની સુલસાના ઉપર એક બહુ સરસ પુસ્તક લખ્યું છે, ક્યારેક તમને ચાન્સ મળે તમે ગુજરાતી વાંચતા હો તો વાંચજો. સુલસાનું ભાવ જગત કેવું હતું અને માત્ર પ્રભુના નામનું સ્મરણ એના ભાવ જગતને કેટલું સમૃદ્ધ બનાવે છે. આપણે શાસ્ત્રોની અંદર શ્રેણીકની વાત સાંભળીએ છીએ, પરમાત્માનો પરમ ભક્ત શ્રેણી ભગવાનનું નામ સાંભળે અને એની રોમરાજી કસવર થઈ જાય. આવી એકાદ ક્ષણ આપણે શોધવાની છે. પર્યુષણના ચોથા કર્તવ્યની અંદર ક્ષમાપનાનું કર્તવ્ય, હૃદયને ક્ષમાના ભાવથી આપણે ભરવાનું છે. આ પર્વ જેના માટે છે, આ પર્વનો મેસેજ, મુખ્ય મેસેજ પર્યુષણ પર્વનો એસેન્સ જે છે એના માટે તો આપણે એક સ્પેશિયલ પ્રવચન આપણે રાખેલું છે ક્ષમાના માટે. કારણ કે આપણે સાંજના પ્રવચનની અંદર જે સમ્યક્ત્વ પરાક્રમ અધ્યયન કરીએ છીએ એની અંદર પણ ક્ષમાપનાનો પોઈન્ટ, એનો વિચાર આવે છે. એટલે બધાને આપણે એક જુદા જ પ્રવચનની અંદર ભણી લઈશું અને ક્ષમાપના વિશે થોડીક વાતો ત્યારે કરશું. પણ પરસ્પરની ક્ષમાપના, ક્ષમાના માટે આપણા હૃદયને થોડુંક આપણે તૈયાર કરવાનું છે. માત્ર મીઠાની ટુકડમ બોલી દઈએ, આપણે તમને હું ક્ષમાવું છું કહી દઈએ એના માત્રથી એ તો એક રિવાજ આપણે કરી દીધો, સારું છે. એટલું બી આપણને સ્મૃતિ આવે છે, આપણે મનની અંદર એક વિચાર આવે છે કે ચલો ભાઈ આવા શબ્દો દ્વારા પણ કહીએ, પણ ખરેખર તો હૃદયને આપણે તૈયાર કરવાનું છે અને એના માટેની વાત આપણે ચોક્કસ કરશું. પાંચમું કર્તવ્ય છે અમારી પ્રવર્તન. આ ખાસ કરીને ઇન્ડિયાની અંદર, ભારતની અંદર જ્યારે રાજાશાહી હતી, રાજાઓનો જમાનો હતો અને જ્યારે હિંસા ખૂબ જ થતી હતી એ વખતે, પાછળથી 12મી શતાબ્દી પછીના મોગલકાલની અંદર પણ, એટલે 11મી શતાબ્દીથી માંડીને ગુજરાત, રાજસ્થાન વગેરેની અંદર પણ જ્યારે પ્રાણીઓની હિંસા બહુ થતી હતી ત્યારે આ કર્તવ્યની બહુ જ મહત્વપૂર્ણ રીતે આચાર્યોએ પ્રોજેક્ટ કર્યું, બતાવ્યું. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજ જે કુમારપાલના ગુરુ હતા એમને કુમારપાલને સમજાવીને સમગ્ર ગુજરાતની અંદર અને કુમારપાલનું 18 પ્રાંતોમાં વહેંચાયેલું જે રાજ્ય હતું એમાં અમારી પ્રવર્તન, અહિંસાનું પ્રવર્તન અને કદાચ એનાથી એક ડગલું આગળ વધીને 16મી શતાબ્દીની અંદર થઈ ગયેલા વીર વિજય સુરી મહારાજ એમને તો અકબર બાદશાહને સમજાવીને અમારી પ્રવર્તનનું કર્તવ્ય. કારણ કે આપણી કોઈ પણ ધર્મ આરાધના ત્યારે સાર્થક બને છે જ્યારે આપણે કોઈ જીવાત્માને અભય આપીએ, અભયનું દાન કરીએ. અભય દાન એ શ્રેષ્ઠ દાન છે. અત્યારે આપણી પાસે એવી શક્તિ નથી કે આપણે ઘણા બધા જીવોને બચાવી શકીએ, તો આ કર્તવ્ય જે છે એને પૂરું કઈ રીતે કરવું અને કઈ રીતે આ કર્તવ્ય આપણે કરી શકીએ, કોઈનો ભય ઓછો કરીએ, કોઈનો ડર ઓછો કરીએ. અને કદાચ આપણી ક્ષમતા છે, આપણું એવું વ્યક્તિત્વ છે, આપણી પાસે એવી કળા છે, કુને છે, આપણી પાસે આવડત છે. તું આપણી આજુબાજુ, આપણા કોન્ટેક્ટમાં, આપણા પરિચયમાં, કોઈના પણ વ્યક્તિત્વમાં હિંસાનું પાસું હોય તો એને દૂર કરવા માટે આપણે કોશિશ કરીએ, એના માટે થોડો પ્રયત્ન કરીએ. વ્યક્તિ અહિંસક બને, હિંસાથી બચે. અને આપણે આપણી જાતને પણ, આપણે હિંસા ડાયરેક્ટલી કરતા નથી પણ ઇનડાયરેક્ટ માનસિક જે હિંસા કરીએ છીએ એનાથી આપણે આપણી જાતને પણ બચાવવાની છે. જ્યારે કોઈનું ભય આપણે દૂર કરીએ છીએ, એટલે આપણે જે અભયદાનને તો શ્રેષ્ઠ દાન કહ્યું છે, ભયને દૂર કરવું. ભયની હાજરીમાં માણસ કર્મનો અનુભવ કરી શકતો નથી, ભયની હાજરીમાં સુખનો અનુભવ કરી શકતો નથી, ભયની હાજરીમાં ચિત્તની પ્રસન્નતાનો અનુભવ કરી શકતો નથી. આ પર્વના દિવસો દરમિયાન આપણે અભયદાનનો વિચાર પણ કરી શકીએ. અભયદાન એટલે પ્રાણીઓને બચાવવા. ઇન્ડિયાની અંદર તો પાંજરાપણોમાં તમે પ્રાણીઓ મૂકી દો, પ્રાણીઓને કતલખાને જતા પ્રાણીઓને બચાવવાનો કન્સેપ્ટ, ઘણી બધી રીતે અભયદાનની વ્યાખ્યાઓ અને એનું પાલન કરવામાં આવે છે. પણ ત્યાં આગળ તમે એવું કંઈક શોધી કાઢો, કોઈનો ભય આપણે દૂર કરી દઈએ અને આપણા કોન્ટેક્ટમાં, આપણા ફ્રેન્ડ સર્કલની અંદર થોડુંક અભયદાનનું મહત્વ આપણે સમજાવીએ, મૂંગા અને અબોલ પ્રાણીઓ એના વિશેની દયા અને કરુણાની વાત આપણે કરીએ, જ્યાં કરી શકાતી હોય, જ્યાં આપણે કહી શકતા હોઈએ અને એમાં આપણે કોન્ટ્રીબ્યુટ કરીએ, અને ઇનડાયરેક્ટ હિંસાને આપણા જીવનમાંથી, ડાયરેક્ટ હિંસા આપણે નથી કરતા પણ ઇનડાયરેક્ટ હિંસા, કોસ્મેટિકના ઉપયોગ વગેરે દ્વારા, અથવા તો એવા મોજ શોખના સાધનો, એવા કપડાં, આ બધાના દ્વારા પણ અજાણતા પણ ઘણી વખતે આપણે હિંસામાં સહભાગી બનતા હોઈએ છીએ. એનાથી બચવા માટે થોડાક આપણે સજગ બનીએ, થોડાક આપણે અવેર બનીએ અને એ રીતે આ કર્તવ્યનું પાલન આપણે કરીએ. અહિંસાની વાત અને અમારીની વાત, અમારી શબ્દ જે છે, કોઈને મારવું નહીં, કોઈ કોઈને મારે નહીં. જ્ઞાની પુરુષોએ તો એવી દુનિયાની કલ્પના કરી છે કે કોઈ કોઈની હિંસા ન કરે. ભાવ તો આપણો પણ એવો જ હોય, અને જ્યારે આપણે કહીએ સદી જીવ કરું શાસન રસી, તો ભાવ એ જ છે કે બધા જીવોની સાથે મૈત્રી અને બધા જીવો ધર્મને પામે, બધાના જીવનમાં ધર્મ આવે. વર્તમાનની અંદર તો વિષમ પરિસ્થિતિ છે, આખું વિશ્વ ભયથી ત્રસ્ત છે, હિંસાથી ગ્રસ્ત છે, જ્યાં જોઈએ ત્યાં વાયલન્સ વાયલન્સ છે. આપણે કંઈ કરી શકીએ એમ નથી, પણ મનમાં વિચાર કરીએ, પરમાત્માને પ્રાર્થના કરીએ કે પ્રભુ અમારી શક્તિ નથી, પણ તમારી કૃપા એવી ઉતારો, એવી કૃપા વરસાવો કે અમારી આજુબાજુ થોડુંક હિંસાનું વાતાવરણ ઓછું થાય. જો વિશ્વમાંથી હિંસાનું વાતાવરણ ઓછું નહીં થાય તો વિનાશ જે છે એ આપણી સામે છે, આપણે જોઈ રહ્યા છીએ અત્યારે આપણી આજુબાજુ કે કેટલું ભયનું વાતાવરણ છે. અભયની વાત, અહિંસાની સાથે જ અભયની વાત કરી શકાય. અત્યારે તો આપણે એટલું કરી શકીએ, આપણા હૃદયમાંથી હિંસાનો ભાવ આપણે દૂર કરીએ અને પ્રભુને એ જ પ્રાર્થના કરીએ કે પ્રભુ મારી દરેક સવાર અહિંસા સાથે નીકળે, મારી દરેક સવાર અભય સાથે નીકળે, તો જ અભયનો ભાવ હશે, તો જ ધર્મ આરાધનામાં મન લાગશે, મન ચોંટશે. જ્યારે આપણે મીડિયાની અંદર વાંચીએ છીએ, જોઈએ છીએ હિંસાથી ત્રસ્ત લોકો કઈ રીતે જીવે છે, આપણી સામે અફઘાનિસ્તાનનો દાખલો તાજો જ છે, કેટલું ભય. અને આ યુગની અંદર વિચાર કરો, ટેકનોલોજીનો આટલો વિકાસ, ઇન્ફોર્મેશનનો આટલો વિકાસ, અને એની વચ્ચે પણ માણસને પોતાના અસ્તિત્વને ટકાવવા માટે ઝઝૂમવું પડે, માત્ર એક જુદી વિચારધારાના કારણે, જુદી માનસિકતાના કારણે. તો કયો વિકાસ આપણે કર્યો, કઈ પ્રગતિ આપણે કરી? અલ્ટિમેટલી જો માણસને ભયમાં જીવવાનું હોય તો જીવનનો કોઈ વિશેષ અર્થ નથી. એટલે આપણા પ્રભુએ તો આપણા નાની પુરુષોએ ધર્મનો માર્ગ જ જે છે એ અભયનો બતાવ્યો છે. આનંદનજીએ તો કહ્યું, સેવન કારણ પહેલી ભૂમિકા, ધર્મ કરવો છે, ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ મેળવવો છે તો પહેલી એલિજિબિલિટી તમારી અભયની છે. અભય, અદ્વેષ અને અખેદ આ ત્રણ વાતોમાં અભયને પહેલા મૂકવું. ભયથી મુક્ત બને. કેવી રીતે ભયથી મુક્ત બની શકાય? કેવા ભયો આપણને પરેશાન કરે છે, કેવા ભયો આપણા ઉપર લૂમિંગ છે, એની ચર્ચા આપણે બીજા પ્રવચનોના સંદર્ભની અંદર ચોક્કસ આપણે કરશું. અત્યારે આપણે અહીંયા આગળ અટકીએ. આ સ્વાધ્યાય અહીંયા હું પૂરો કરું છું. પરમાત્માની આજ્ઞાથી કંઈ પણ કહેવાય તો ઈચ્છામિ દુક્કડમ. કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો.
કોઈને પ્રશ્ન છે?
પ્રણામ તેજેન્દ્ર. સાધર્મિક ભક્તિ અને સાધર્મિક વાત્સલ્ય માં કયો ડિફરન્સ કરો?
એકચ્યુઅલમાં પ્રાચીન સમયમાં એટલે જયારે આ કહેવામાં આવ્યું ત્યારે ડિફરન્સ હતો નહીં. વાત્સલ્ય પૂર્વક ભક્તિ, વાત્સલ્ય એટલે હૃદયની અંદર જે એક પ્રેમનો અનુભવ કરીએ. વાત્સલ્ય શબ્દ સંસ્કૃત છે. વાત્સલ્ય શબ્દની અંદર પ્રેમ ગર્ભિત રીતે રહેલો છે. સામાન્ય રીતે વાત્સલ્ય શબ્દનો પ્રયોગ આપણે આપણા વડીલ જે હોય એ આપણને જે પ્રેમ કરે એના માટે વાત્સલ્ય, માનું વાત્સલ્ય, ગુરુનું વાત્સલ્ય. પણ વાત્સલ્ય શબ્દની અંદર પ્રેમ છે. એટલે પ્રેમપૂર્વક તમે સાધર્મિકની જે ભક્તિ કરો એનું નામ સાધર્મિક વાત્સલ્ય. પણ છેલ્લા ઘણા વર્ષોથી ખાસ કરીને ઇન્ડિયાની અંદર ને પછી એની હેઠળ જ્યાં જ્યાં આપણા જૈનો વસે છે એ અબ્રોડમાં પણ જમણવારને આપણે સાધર્મિક વાત્સલ્ય કહેતા થઈ ગયા. અલબત્ત આપણા જ્ઞાની પુરુષો હોય તો એમાં પણ એક સરસ કન્સેપ્ટ આપેલો છે કે તમે જયારે સાધર્મિકોની સાથે બેસીને જમો છો તો વાત્સલ્યનો ભાવ, પ્રેમનો ભાવ તમારા હૃદયની અંદર જાગે છે. એટલે એ જમવાનું પણ એક સાધર્મિક વાત્સલ્ય, વાત્સલ્યના ભાવ પૂર્વક. અને એટલા માટે જમણવાર શબ્દનો પ્રયોગ આપણે નથી કરતા, આપણે સાધર્મિક વાત્સલ્યનો શબ્દ પ્રયોગ કરીએ છીએ. એટલે જમાડવું એ ગૌણ બની જાય છે, પણ સાધર્મિકના માટે હૃદયમાં પ્રેમ રાખવું, હૃદયમાં વાત્સલ્યનો ભાવ જાગ્રત કરવો એ મહત્વપૂર્ણ બની જાય છે. ટેકનિકલી ભક્તિ અને વાત્સલ્યમાં ફરક નથી બહુ. પછી વાત્સલ્ય એ રીતે પણ સમજી શકાય કે ભક્તિ જે છે આપણાથી જે મોટા હોય, વડીલ હોય, આપણા કરતા વધારે ગુણી હોય એમની કરીએ, અને વાત્સલ્ય કદાચ આપણાથી થોડાક જે નાના છે કોઈ પણ દ્રષ્ટિએ, અને જે લોકોને હેલ્પની જરૂર છે તો એના માટે પ્રેમથી જે આપણે કરીએ, એના માટેનો પ્રેમ પેદા કરીએ આપણા હૃદયમાં અને જે કરીએ એને આપણે સાધર્મિક વાત્સલ્ય કહી શકીએ. પણ અત્યારે રૂઢ રીતે જમવાની સાથે સાથે બેસીને જમવાની સાથે આ શબ્દ જે છે રૂઢ થઈ ગયેલો છે. એટલે શું થયું કે ભક્તિ શબ્દ થોડોક ગૌણ થઈ ગયો.
તમારે એક મિનિટ હું સાંજનું એનાઉન્સ કરી લઉં. આપણે હમણાં બપોરે 1:30 to 2:30 આપણે અગેઇન ભદ્રભાવ પ્રવચન પ્રવચન છે. તો પાછા આપણે બરાબર છે ને? બરાબર છે ને ભદ્રભાવજી? 1:30 એટલે તમારો
આજે રાખ્યો?
આજે અમારે બપોરના 1:30 to 2:30
એટલે આજે રાખ્યું છે.
હા, અચ્છા, એટલે તમારો ટાઈમ 2 કલાક પછી નો જે બી હોય. અત્યારે 11:30 થયા છે. હેલો,
કેન યુ હિયર અસ? જૈન સેન્ટર ઓફ ગ્રેટર બોસ્ટન તરફથી બોલું છું.
હા બોલો.
મારું નામ નીલા શાહ છે. અને ભદ્રબાઉજી ને નમસ્કાર. મારો ક્વેશ્ચન છે કે અઠમ વખતે કયો જાપ કરવાનો?
અઠમ વખતે જો મોટાભાગના અઠમ કરતી વખતે આપણે ત્યાં પાર્શ્વનાથ ભગવાનના પ્રત્યેની શ્રદ્ધાથી અઠમ કરતા હોઈએ તો પાર્શ્વનાથ ભગવાનનો જાપ કરી શકાય, સંકેશ્વર પાર્શ્વનાથનો કરી શકાય, ચિંતામણી પાર્શ્વનાથનો કરી શકાય. એ પ્રભુના વિશેષણ છે એટલે પ્રભુના નામની સાથે વિશેષણ જોડાય છે તો એ નામની એનર્જી થોડીક વધારે વધે છે. અને સામાન્ય રીતે આપણે એક સહજ રીતે પર્યુષણની અંદર અઠમનો તપ આપણે કરવાનો છે એ કરતા હોઈએ તો જે ભગવાન ઉપર આપણને શ્રદ્ધા હોય, જે ભગવાનનું નામ સાંભળીને આપણને પ્રસન્નતા મળતી હોય, બધા જ ભગવાન પૂજ્ય છે, બધા જ ભગવાન ચોવીસે તીર્થંકર ભગવાન તો પ્રસન્નતા આપનારા છે, પણ ઘણી વખતે આપણું ટ્યુનિંગ જેને આપણે કહીએ એ જે ભગવાન સાથે થતું હોય એનું જાપ કરી શકાય. આગળ આપણે અરહમ શબ્દ જોડી દેવાનો, ઓમ રીમ અરહમ શ્રી પાર્શ્વનાથાય નમઃ, ઓમ રીમ અરહમ શ્રી મહાવીર સ્વામીને નમઃ, આવું કોઈ પણ જાપ કરી શકાય. અને કદાચ આપણને જાપ મોટો લાગતો હોય તો ઓમ રીમ અરહમ નમઃ અર્યંત પરમાત્માનો જાપ પણ એની સાથે આપણે કરી શકીએ. ખૂબ ખૂબ
આભાર, થેન્ક યુ વેરી મચ.
ઓકે, સો ટુડે આપણે અગેઇન 1:30 to 2:30 બધાને જોડાવા વિનંતી છે. ટુમોરો વી હેવ એ સ્નાત્ર પૂજા 9 to 11. સ્પોન્સર આર લલિતભાઈ એન્ડ આગાનંદાવત, અભિલાષા એન્ડ પરાક્ષા, પીઆરસી એન્ડ નીરેન ડાડિયા, આપણે ત્રણ જણા સ્પોન્સર છે. ત્યાર પછી આપણે 11 to 12:30 આપણે એલન ટાઉન સાથે આપણે જોડાશું અને ત્યાંના આપણે સ્વપ્ન દર્શન જોઈશું અને મહાવીર જન્મ વાંચન ભદ્રબાહુજી કરાવશે. તો બધાને લાભ લેવા વિનંતી છે. આજે સાંજનું પ્રતિક્રમણ છે 6:45 to 7:45. દેન આપણે બોસ્ટન સંઘ સાથે જોડાશું, ત્યાંનો આપણે ભાવના પ્રોગ્રામ સાથે જોડાશું. તો બધાને લાભ લેવા વિનંતી છે. અને પછી 9 થી 10 આપણે ભદ્રબાહુનું પ્રવચન છે અગેઇન. તો નાવ ભદ્રબાહુજી આપણને મંગલિક સંભળાવશે અને દેન આપણે આરતીને મંગલ દીવો કરીશું. એલન ટાઉન વાળા તમે તમારું પછી દેખાડો છો ને ડેરા સર, તો હું અહીંથી આરતીને મંગલ દીવો કરું છું. ઓકે,
ઓમ નમઃ પાર્શ્વનાથાય વિશ્વચિંતામણીયતે વિંદરણેન્દ્ર વૈદુત્યા પદ્માદેવી યુતાયતે શાંતિ તુષ્ટિ મહાપુષ્ટિ ધૃતિ કીર્તિ વિધાયિને. ઓમ હ્રીં દીર્ઘાલ વૈકાલ સર્વાદિ વ્યાધિનાશિને. જયાદિદાખ્યા વિજયાખ્યા પરાજિત યાન્વિત દિશાંબાલે ગ્રહણયક્ષે વિદ્યાદેવી વિરંગિત. ઓમ સિયા ઉષા નમસ્તત્ર ત્રૈલોક્ય નાતતામ ચતુષ્ટી સુરેન્દ્રાસ્તે વાસંતે છત્ર ચામરે. શ્રી શંકેશ્વર મંડન પાર્શ્વિન પણત કલ્પ તરુ કલ્પ ચૂરે દુષ્ટભ્રાતમ કુરૈ મે વાંચિતમ નાથ. અંગુઠે અમૃત વસે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મન વાંચિત ફળદાતા. ઉપસર્ગા ક્ષયમ યાંતિ છિદ્યંતે વિઘ્ન વલ્લય. મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કઈ પણ કહેવાયું હોય તો મિચ્છામી દુક્કડમ, તમને બધાને પ્રણામ, બધા આનંદમાં રહેજો.
મિચ્છામી દુક્કડમ. તમારે કોઈને અપવાસના કે કોઈને પછખાંડ લેવા હોય તો ભદ્રભાવજી લેવડાવે છે. આપણે ગુરુજી પાસેથી પછખાંડ લઈએ તો આપણને વધારે સાતારામાં રહેશો. કોઈને કરવા હોય તો પછખાંડ. ઓકે,
સાથે આપી દેવું છું તમારી ધારણા પ્રમાણે તમે કરજો. ગુરુ ગોટાણ બાળકાણ અલેવણવા બહુ લેવણવા સસિત અસિત.
અચ્છા લીનાબેન, તમે તમારો દેરાસર નો પાઠ બતાવજો. હવે હું સ્પોટલાઇટ મૂકું છું. એકાસણાના સાથે આપ્યા મારા સાહેબે ભદ્રબાહુજી એ તમને. તમારો દેરાસર નો ભગવાન નું દેખાડો છો પિક્ચર? આપણે આપણે આરતી કરીશું. ચાલો, આરતી રેડી છે તમારી પાસે? હા, હા દેખાય છે, હા દેખાય છે. ઓકે ચાલુ કરું છું. ઓકે આરતી, બધા નાકમાં થાળી છે ને?
એક મિનિટ આપો, એક મિનિટ.
હા, જરાક થોડા દૂર ઉભા રહેશો તો બધાને દર્શન નો લાભ મળશે. અહીંથી થોડાક તમે કવર નહીં કરો બધા. બરાબર છે, રાઈટ. ઓકે ભદ્રભાવજી ચાલુ કરે. ભદ્રભાવજી, કાલે આપણે કેટલા વાગે આપણે સ્નાત્ર પૂજા ચાલુ કરીશું?
સ્નાત્ર પૂજાનો સમય શું આપેલો છે?
આપણે 9 થી 11 એવો ટાઈમ રાખ્યો છે, પણ આપણે 1.5 કલાક થશે. 9:30 ચાલુ કરીશું કે 9 o'clock?
9:30 આપણે ચાલુ કરીશું.
ઓકે,
તમે જે રીતે અનુકૂળ હોય ત્યાં હું જોઈન થઈ જઈશ.
હા, તો અભિલાષા, વી સ્ટાર્ટ 9:30. ઓકે
અભિલાષા, જય જીનેન્દ્ર. હા, જય જીનેન્દ્ર ભદ્રભાઈ.
મોડું દેખાડ તારું, ઓપન કર વિડીયો.
એટલે સવારે પેલી પ્રારંભિક વિધિ ને બધું કરવાનું હોય, તૈયારી કરવાની, એ બધી પેલા કરી લેજો.
હા,
પછી હું જોઈન થઈ જઈશ. એટલે 9:30 વાગે તમે કહો, 9:30 વાગે 9:30 વાગે હું જોઈન થઈ જઈશ.
હા, જોઈન થઈ જજો 9:30. ઓકે.
હેલો, હા મુકુદ વાત કરું છું.
દર્શન કરવા જવું હોય તો જઈ શકાશે ને દેરાસરે સવારના?
દેરાસર કાલે મોટો દિવસ છે, જેને બી જવું હોય, બધાને પાછી રજા હોય ને.
આવતીકાલે સવારનો લેક્ચર કેટલા વાગે થશે?
11 વાગે થશે આપણે.
ઓકે ઓકે,
એટલે એની પેલા આપણે સ્નાત્ર પૂજા રાખી છે અને પછી 11 વાગે આપણા ટાઈમે આપણે ચાલુ કરી દઈશું. 11 વાગે
યુ થિંક 1.5 અવર વિલ બી ઇનફ?
એકાસણાના પચકાણ જોવે છે લાઈટ અભિલાષા. અભિલે એકાસણાના પચકાણ આપી
ના લઈ લીધા? શાંતિ, મેં કરવા બેઠી હતી એટલે મેં કીધું હતું તમને.
ઓકે ઓકે ઓકે, જસ્ટ ફાઇન. ઓકે ઓકે ઓકે, તો આપણે
પ્રશ્ન છે,
પ્રશ્ન છે આપણે બિપિનભાઈ ને પ્રશ્ન છે.
હા બોલો બોલો.
જય જીનેન્દ્ર પ્રભુ. કાલે આપણે જે વાત કરી પ્રીતિ અને પ્રતિથીની, બરોબર, અને એમાં તમે કીધું કે એના 29 અધ્યયનમાં 73 અધ્યયન આપ્યા છે, એનો સૂત્રો 73 points, બરોબર. હવે એ 73 points ની અંદર બધી વાત કરી છે, પણ આહાર ની કઈ વાત નથી કરી. હવે આહાર એની અંદર કયા ભાગમાં જોડાય, જે આપણે બહુ જ મહત્વ આપીએ છીએ આહારનો, પજોષણમાં અને પજોષણ પછી ને પહેલા અને બધી રીતે, તો આ એ આહારનું કેમ આમાં એનું ક્યાંય મેન્શન નથી થયું?
આની અંદર આહારનું નિયમન જે છે ને, એ પ્રત્યાખ્યાનની અંતર્ગત, જેને આપણે પચખાણ કહીએ છીએ, તો એની અંદર 6 આવશ્યક બતાવવામાં આવેલા છે, જેની ચર્ચા આપણે આગળ જયારે એ પોઈન્ટ આવશે ત્યારે આપણે કરવાના છીએ. તો આપણે ત્યાં સામાન્ય રીતે આહારના ત્યાગને પચખાણની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે, જેને આપણે પચખાણ કહીએ, સંસ્કૃતમાં એને પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે, અને એ પોઈન્ટ આગળ 6 આવશ્યકમાં આવવાનો છે. કારણ કે આહાર નું નિયમન કરવું અથવા એનો ત્યાગ કરવો, એટલે આહાર ને આપણે સંક્ષેપ પણ કરીએ, જેને આપણે વૃત્તિ સંક્ષેપ કહીએ છીએ. કેટલા પ્રકારનો આહાર તમારે લેવો, કેટલા જાતના પદાર્થો આહારમાં લેવા, એનું તમે એક ડિસિપ્લિન નક્કી કરો છો તમારા માટે. આપણે ત્યાં સામાન્ય ભાષામાં કહીએ તો ઘણા લોકો સવારના પરમાં ઉઠીને નક્કી કરતા હોય છે કે હું આજે આટલી વસ્તુઓ જમવામાં લઈશ, આનાથી વધારે નહીં લઉં. દ્રવ્ય નંબર ઓફ આઈટમ્સ જેને આપણે કહીએ તો એ દ્રવ્યનો સંક્ષેપ કરે છે. એવી જ રીતે રસ ત્યાગ પણ કરતા હોય છે, જેને આપણે આઈમ્બિલ કહીએ છીએ. આઈમ્બિલની અંદર તો 6 વિગેયનો આપણે ત્યાગ કરીએ છીએ. એ સિવાય પણ ડે ટુ ડે લાઈફની અંદર માણસ નક્કી કરે કે આજે મારે ઘી નથી લેવું, આજે મારે ગોળ નથી લેવું, આજે મારે કોઈ પણ સ્વીટ પદાર્થ નથી લેવું, આજે મારે કોઈ ડેરી પ્રોડક્ટ નથી લેવું. આવી રીતે એ નિયમન પ્રત્યાખ્યાનની અંતર્ગત વણી લેવામાં આવે છે.
તો પછી 1-73 ની અંદર તો એ લોકોએ કેમ સ્વાધ્યાય, સંયમ, તપ એ બધાનો ભાગ સેપરેટ કરી નાખ્યો, તો એ બધા પણ એમાં જ આવી જવાના ને આમ તો?
હા, એટલે એની અંદર આવે, પણ ક્યારેક કોઈ વાતને વિશેષ રૂપે બતાવવા માટે અને વધારે એને મહત્વ આપવા માટે એક વસ્તુ વારંવાર 2-3 વાર રિપીટ પણ કરાવે. અને બીજું, આપણા આગમ ગ્રંથોમાં કેટલીક વસ્તુઓ સાધકોને સતત એનું ધ્યાન ખેંચવા માટે એક યા બીજા સ્વરૂપે, એક યા બીજા નામથી રિપીટ પણ થયેલી છે, જેથી એને થોડીક સ્પષ્ટતા વધારે થાય અને થોડુંક એના મનમાં એવું જાગે કે આ વસ્તુ વારંવાર કહેવામાં આવે છે, મને બીજા રૂપે પણ આ જ વાત કહેવામાં આવે છે, તો ઇટ મીન્સ કે એનું મહત્વ બહુ જ વધારે છે અને મારે એના પર વધારે ધ્યાન આપવાનું છે. એટલે સ્વાધ્યાય છે, ધ્યાન છે, કષાયોનો ત્યાગ છે, આ બધી વાતોને જે છે ને એક યા બીજી રૂપે અનેક વાર કહેવામાં આવેલું છે. ઘણી વખતે આ બધાનું આપણને લાગે કે આમાં રિપીટેશન છે, અને રિપીટેશન હોય પણ કહ્યું, જેમ કે આપણે આલોચના કહીએ, પ્રાયશ્ચિત કહીએ, પ્રતિક્રમણ કહીએ, આ બધાનો મૂળ ભાવ તો એક જ છે, પણ દરેક વ્યક્તિની સમજમાં અમુક શબ્દો દ્વારા એને સમજ જલ્દી મળી જાય છે અને કેટલીક વ્યક્તિઓને અમુક શબ્દો દ્વારા સમજ મળે છે. એટલે આપણા જ્ઞાની પુરુષોએ નાની નાની વસ્તુને પણ જુદા જુદા રૂપે સ્વરૂપે સમજાવવાની કોશિશ કરેલી છે અને સંકલન થયેલું છે ને, કમ્પાઇલેશન છે. એટલે ક્યાંક આપણને એવું લાગે કે આની અંદર કન્સિસ્ટન્સી જે રહેવી જોઈએ એકબીજાની, તો આની અંદર ઉપદેશની અંદર કન્સિસ્ટન્સી નથી હોતી આ ઉપદેશની અંદર, આ સંકલનની અંદર, કારણ કે આ પ્રશ્નો પૂછાયેલા છે અને પ્રભુએ જવાબ આપ્યા છે આના અધ્યયનોમાં. અને આ જે અધ્યયન જે છે પ્રશ્નોત્તરી રૂપે, કારણ કે પૂછવામાં આવ્યું છે ભગવાનને કે ભગવાન આવું કરવાથી શું થાય, તો પ્રભુએ કીધું આવું કરવાથી આ ફળ એને મળે. એટલે એની અંદર જેમ જેમ જયારે જયારે જે પૂછાતું ગયું, પાછળથી કોઈએ પૂછ્યું હોય તો ફરી પાછો એ પ્રશ્ન જુદા રૂપે પૂછ્યો હોય અને એ વસ્તુ રિપીટ થાય. હવે આપણને કદાચ એવો પ્રશ્ન લાગે અત્યારે કે ભાઈ પછી એને એડિટ કેમ કરવામાં ના આવ્યું એને, અથવા તો બીજામાં એનો સમાવેશ કરી દેવો જોઈતો હતો. પણ કમ્પાઇલેશન જયારે કરવામાં આવ્યું આપણા આગમોનું, ત્યારે એ કરનાર મહાપુરુષો જે હતા એમના મનમાં એક વસ્તુ સ્પષ્ટ હતી કે પૂર્વના મહાપુરુષો જે કંઈ કહી ગયા છે એને આપણે એડિટ ન કરી શકીએ, એડિટ કરનારા આપણે કોણ? એમને કહ્યું હશે તો કંઈક પર્પજ હશે, કંઈક એમનો હેતુ હશે, કંઈક એમનો ઉદ્દેશ્ય હશે. એટલે એમને ઘણી બધી વાતો એઝ ઇટ ઇઝ રાખી, એના ઉપર જ્યારે કોમેન્ટ્રીસ લખાઈ જેને આપણે ટીકા કહીએ છીએ, ત્યારે એને એક્સપ્લેન કરવાની કોશિશ કરી, પણ એ વસ્તુને કદાચ એનું પુનરાવર્તન થતું હોય, પુનરાવર્તિત થતી હોય તો પણ એને ત્યાં રાખી છે અને એનો સ્વીકાર કર્યો છે. અને પછીથી તો આપણે એને એ રીતે જ પ્રમાણિત ગણી અને એની આપણે વ્યાખ્યા કરીએ છીએ.
છેલ્લો પ્રશ્ન, આપણે સુધર્મા સ્વામી 5મા ગંધર છે બરોબર ને? રાઈટ કે રોંગ?
હા
અને ગૌતમ સ્વામી પહેલા છે, એને કેમ શુદ્ધ કેવળી કહેવામાં નથી આવતું અને સુધર્મા સ્વામીને શુદ્ધ કેવળી કહેવામાં આવે છે?
શુદ્ધ કેવળી જે છે ને એ
કારણ કે આમાં જ લખેલું છે ઉત્તરાધ્યાન સૂત્રમાં પહેલા પાના ઉપર, તો એને શ્રુત કેવલી કહેવામાં આવે છે. અને ગૌતમ સ્વામી ચાર જ્ઞાન વાળા હતા, તો એમને ખાલી ઓલું નથી કહેવા, શ્રુત કેવલી એનું સો તફાવત છે બે વચ્ચે. ત્યારે એમને કહેવામાં આવ્યું ને આપણે નહીં,
એને એ રીતે આપણે સમજી શકીએ કે ગૌતમ સ્વામીને ચાર જ્ઞાન હતા એવું સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. એ સિવાયના બીજા ગંધર્વોને એમના નિર્વાણ પહેલા એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું એવો ઉલ્લેખ મળે છે. પણ જ્યાં સુધી નિર્વાણ એમનું થયું ત્યાં સુધી એમને કયું જ્ઞાન ક્યારે પ્રાપ્ત થયું એનું વિશેષ વર્ણન સ્પેસિફિક છે નહીં. એટલે સુધર્મા સ્વામી કે કોઈ પણ ગંધર્વ જે દ્વાદશાંગીની રચના શરૂઆતમાં કરે છે એ શ્રુત જ્ઞાનના આધારે જ કરે છે. એટલે ગણધરોને જ્યારે બીજા જ્ઞાન થાય ત્યાં સુધી એમને શ્રુત કેવલી જ કહેવામાં આવે. એટલે સુધર્મા સ્વામી, ગૌતમ સ્વામીને ચાર જ્ઞાન હતા પણ સુધર્મા સ્વામીને અભિજ્ઞાન કે મનોજ્ઞાન થયું હતું એવો ઉલ્લેખ મળતો નથી. એટલે એમના માટે શ્રુત કેવલી શબ્દ, પાછળથી એમને કેવું જ્ઞાન થયું અને એમને પોતાની પરંપરા જંબુ સ્વામીને સોંપી દીધી ત્યારે એમને કેવલી કહેવામાં આવ્યા. એટલા માટે એ શ્રુત જ્ઞાનના હિસાબે અને એમનું શ્રુત જ્ઞાન પણ કેવલ જ્ઞાનના જેવું જ હોય. ગણધરોનું શ્રુત જ્ઞાન વિતરાગતા એમનામાં નથી હોતી, બાકી જ્ઞાનની દ્રષ્ટિએ એમનું એના જેવું જ્ઞાન હોય આવો ભાવ ત્યાં બતાવવામાં આવેલો છે. ગૌતમ સ્વામીને તો પહેલેથી સ્પષ્ટ એ ચાર જ્ઞાન હતા એમને અને ચાર જ્ઞાનના ધણી હતા એવું આપણે કહીએ છીએ. એટલે એમના માટે કદાચ શ્રુત કેવલી શબ્દ ન વપરાયો એવું બની શકે. અને આપણે ત્યાં ગૌતમ સ્વામી અને સુધર્મા સ્વામી એમના સિવાયના બધા જ ગણધરો ભગવાન મહાવીર સ્વામીની હયાતીમાં જ કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયેલા. અને ભગવાન મહાવીરના નિર્વાણ પછી તરત જ ગૌતમ સ્વામીને કેવળ સુધર્મા સ્વામીને કેવળ જ્ઞાન પછીથી થાય છે. એટલે જ્યાં સુધી એમને કેવળ જ્ઞાન ન થયું હોય ત્યાં સુધી એમના માટે શ્રુત કેવળી શબ્દ વાપરવામાં એક વિશેષણ વાપરવામાં આવ્યું હોય એવી સંભાવના છે. અને એ જ એક કારણ છે કે એમને શ્રુત કેવળી કહેવામાં આવ્યા હોય. કારણ કે પછીના મહાન આચાર્યો 14 પૂર્વધર વગેરે આચાર્યો એમને પણ એમના માટે પણ શ્રુત કેવળી શબ્દ વપરાયેલો છે. એટલે કેવળ જ્ઞાન પહેલાની સ્થિતિમાં મનોપ્રેત જ્ઞાન પહેલા રાધર શ્રુત કેવળી શબ્દનો પ્રયોગ એ જ્ઞાનીઓ માટે થતો હતો. અને જંબુ સ્વામીના નિર્વાણ પછી તો મનોપર જ્ઞાન પણ આપણે ત્યાં નષ્ટ થઈ ગયું, વિલુપ્ત થઈ ગયું એવું માનવામાં આવે છે. કેવલ જ્ઞાની એટલે એના સંદર્ભમાં કેવલ જ્ઞાની આપણે કોઈ ઉપદેશ જે આપે કોઈ રચના ન કરે, જ્યારે શ્રુત જ્ઞાની જે હોય એ રચના કરે. અને શ્રુત જ્ઞાની જે હોય એ જ્યારે શ્રુત જ્ઞાનની રચના કરે ત્યારે છદ્મસ્ત હોય. કેવલ જ્ઞાન થયા પછી એ વિતરાગ બને, વિતરાગ ઉપદેશ આપે. આ શ્વેતાંબર પરંપરાની માન્યતા છે. દિગંબર પરંપરાની અંદર તીર્થંકરો નો ઉપદેશ ગણધરો દ્વારા આપવામાં આવે છે આવી પરંપરા છે. શ્વેતાંબર પરંપરામાં આવી માન્યતા છે. પણ શ્રુત જ્ઞાનનું મહત્વ પણ ગણધર્વ ભગવંતોના હિસાબે એમની દ્વાદશાંગીની રચનાના હિસાબે ઘણું બધું હોવાથી શ્રુત કેવલી શબ્દનો પ્રયોગ કેવળ જ્ઞાન ન થયું હોય કે મનોપ્રવ જ્ઞાન ન થયું હોય એવા મહાત્મા માટે કરવામાં આવેલો છે.
એક લાસ્ટ પ્રશ્ન, કદાચ કોન્ટ્રોવર્સી હોય મને ખબર નથી નોલેજ વાઇઝ, કે એમ કહેવામાં આવે છે કે તમે માં સતી હોય કે કોઈ કઈ બી મહારાજ હોય એ બીજા ધર્મના ધ્યાન આમાં જઈ ના શકે કે વિઝિટ કરવા ના જઈ શકે. વાત સાચી છે કે ખોટી છે? કે જેમ કે આપણે હોય કોઈ બી તો એ તમે મહારાજ માં સતી કોઈ બી હોય શ્રાવક શ્રાવિકા જે પણ એ મુસલમાનનો હોય કે ક્રિશ્ચિયનના ધર્મ ધ્યાનમાં ચર્ચમાં કે મસ્જિદમાં ના જઈ શકે? એ પરંપરા પહેલેથી ચાલુ જ છે કે એ હમણાં શરૂ થઈ કે હમણાં થી બંધ થઈ?
જવું જ જોઈએ આવી કોઈ પરંપરા નથી. ક્યારેક કોઈ મહાપુરુષોને કોઈ સંજોગો પરિસ્થિતિ ને જોઈને લાગે કે મારે અમારે જવું છે, અને એ જવામાં એમને આપણે ત્યાં શાસ્ત્રોમાં એક શબ્દ વાપરવામાં છે લાભાલાભ, એમને લાગે કે આપણા ધર્મ શાસનને, આપણા ધર્મને અને સાદી વ્યક્તિને કંઈક લાભ થવાનો હોય, એને બુદ્ધિ પ્રાપ્ત થવાની હોય, એને જ્ઞાન પ્રાપ્ત થવાનું હોય અને મહાપુરુષોને એવું લાગે તો એ જાય પણ ખરા. હેમચંદ્રાચાર્ય વગેરે ત્યારે એ લોકો શિવ મંદિરની અંદર સિદ્ધરાજની સાથે ગયાના ઉલ્લેખો છે, અને એમને ત્યાં આગળ કારણ કે રાજાશાહી હતી અને રાજા જયારે કોઈ વસ્તુનો આગ્રહ કરે ત્યારે એ વસ્તુને એબ્રપ્ટલી એની ના પાડી ન શકાય, કારણ કે ધર્મને પણ રાજ્યાશ્રય હતો, રોયલ પેટ્રોનેજ ધર્મને મળતો, અને રાજા જો મનમાં એને ધર્મના માટે અભાવ થાય તો કદાચ એ ધર્મના અનુયાયીઓને દેશ નિકાલની સજા પણ કરે, આવી વાતો પણ ઇતિહાસની અંદર આપણને મળે છે. પણ આપણા આચાર્ય ભગવંતો સમયજ્ઞ હતા, તેમ શાસ્ત્રજ્ઞ હતા, એટલે શાસ્ત્ર અનુસાર જીવવું, શાસ્ત્રમાં જે કહેલું છે એનું આચરણ કરવું, એની સાથે સમયજ્ઞતા, એ શાસ્ત્રની વાતને વર્તમાન સમયની ના સંદર્ભની અંદર પણ કઈ રીતે જીવી શકાય કે કઈ રીતે એનું આચરણ કરી શકાય એમનું એમને જ્ઞાન હતું. એટલે દેશ કાળ, જે કન્ટ્રી હોય, જે સમય હોય અને જે રાજા હોય એના જે નિયમો હોય એને અનુલક્ષીને એ લોકો પોતાની આચાર વ્યવસ્થા ગોઠવી શકે, અને એ પ્રધાન આચાર્યો હતા, પ્રધાન જેવા હતા, જ્ઞાની હતા, એટલે એમને એ કરવાનો અધિકાર હતો. અત્યારે વિષમ પરિસ્થિતિ ઘણી એવી બને કે દરેક સાધુ સાધ્વીજી, લગભગ તો દરેક સાધુ સાધ્વીજી પોતપોતાના ગ્રુપ, પોતપોતાના સમુદાય, પોતપોતાના સમૂહની સાથે જોડાયેલા હોય છે, એટલે એમની સતત ડિસિપ્લિન હોય છે. સમગ્ર આખા સાધુ સમાજની પંચ મહાવ્રત વગેરે ડિસિપ્લિન તો સિદ્ધાંતિક છે, એટલે એ તો બરાબર છે, પણ એ સિવાયની જેને આપણે સામાચારી કહેતા હોઈએ, સામાચારી એટલે આચાર, અને આચારની વ્યવસ્થાઓ ઘણી વખતે સમય, સંજોગો, પરિસ્થિતિ અને જે ગ્રુપના હેડ આચાર્ય હોય એમને જે યોગ્ય લાગે એ પ્રમાણે ગોઠવાતી હોય છે. એટલે ક્યારેક કોઈ એવી જગ્યાએ જાય, ઉપદેશ આપવા માટે જાય, પ્રેરણા કરવા માટે જાય, તો એ જઈ શકે, એના ઉપર પ્રતિબંધ જેવું નથી, પણ એમને એમ લાગે કે મારા અહીંયા જવાથી લોકોમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થશે તો એ જવાનું ટાળે ન પણ જાય, એ એમની વિવેક બુદ્ધિ ઉપર છોડી દેવામાં આવે છે. અને આચાર્ય પદ એ એટલું ગંભીર છે એટલે સાધુ સાધ્વી પણ એટલા વિવેકી હોય. હવે ક્યારેક કોઈ પોતાની બુદ્ધિથી કંઈ પણ કોઈ પગલું ભરે કે એ કંઈ સ્ટેપ લે અથવા તો એવું કંઈક કરે તો એને આપણે જૈન શાસનની મર્યાદા સાથે જોડી ન શકીએ, વ્યક્તિગત એવા સ્ટેપને, અનલેસ કે કોઈ મહાન આચાર્ય એ કરેલું હોય તો. બાકી કોઈ પણ પરંપરામાં જવું ન જવું, અને સાધુઓને તો એવું બનતું હતું, અત્યારે ઘણી વખતે સાધુઓ જયારે વિહાર કરતા હોય, તમે કદાચ ઇન્ડિયાથી, ઇન્ડિયામાં તમારો આવવા જવાનું કેટલું છે મને ખબર નથી, પણ ઘણી વખતે એમને વિહાર દરમિયાન અન્ય ધર્મોના સ્થાનોમાં રોકાવું પડતું હોય છે, રામજી મંદિરમાં, સ્વામિનારાયણ મંદિરમાં, જ્યાં જૈનો ના ઘર ન હોય, ઉપાશ્રય ન હોય. હવે બિહારની અંદર ગામો તો આવે જ, અને સર્ટન માઇલ પછી એમને રોકાવું પણ પડે. હવે ઘણી જગ્યાએ વિહાર ધામો બન્યા, સૌ સાથે ઉતરવા માટેના સ્થાનો બન્યા, પછી પહેલા જયારે એવા સ્થાનો નહોતા ત્યારે એવા મંદિર વગેરેમાં પણ રોકાતા હતા. બીજી વસ્તુ કે આપણે ત્યાં બહુ પ્રાચીન સમયમાંની હમણાં સુધી ખાસ કરીને ગામડાઓની અંદર તો જૈન જૈનીતર આવો બહુ ભેદ હતો નહીં, એટલે જૈનેતર લોકોને ત્યાં ગોચરી વરવા પણ આપણા મહારાજ સાહેબો જતા હતા, આજે પણ ઘણે ઠેકાણે જાય છે. હા, અલબત્ત એ લોકો માંસાહારી, માંસાહાર કરનારા જે લોકો હોય એને ત્યાં જવાનું ટાળે,
આખી બીજી બધી એ કોમ્યુનિટી સાથે જતા હતા, એટલે કદાચ એ કોમ્યુનિટી વાળાએ કહ્યું હોય કે મહારાજ તમે અમારા ધર્મસ્થાનમાં આવો અને અમારા લોકોને પણ ઉદબોધન કરો, કારણ કે બધા લોકો ઉપાશે આવે એવું જરૂરી નથી. તો એ લોકો ગીતા મંદિર હોય, શિવ મંદિર હોય, ત્યાં પ્રવચન વગેરે માટે પહોંચે. એમનો ઉદ્દેશ્ય એક જ હોય છે કે એ લોકોને કાં તો ધર્મનો કોઈ લાભ થાય, અથવા રાજા વગેરેનો એવો આગ્રહ હોય તો એ આપણા ધર્મને લાભ થાય, આપણા સંઘને શાસનની સુરક્ષા આવે. એના માટે પ્રાચીન સમયની અંદર એ બધી પરંપરાઓ જીવંત હતી આપણે ત્યાં. આજે કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ એવું આપણે કહી ન શકીએ. સામાન્ય રીતે અત્યારે વર્તમાન વ્યવસ્થા એવી છે કે સાધુ સાધ્વીજી વિશેષ કારણ વગર અન્ય ધર્મના સ્થાનોમાં જાય નહીં.
થેન્ક યુ.
Can I ask you, Rasik Vagadia from
Jain
Center? Pranam, Padra Bhavji, Satta Maso. Okay, thank you. Kai kale tame evening pravachan ma kidu ke Jambu Swami prashna karyo Bhagwan ne ke marg kyathi aavyo ne tame marg tame karyo che tame banavyo
જંબુ સ્વામી સુધર્મા સ્વામીને પૂછે છે, કારણ કે એમને એ સુધર્મા સ્વામીનો ઉપદેશ સાંભળવા ગયા હતા ત્યારે ભગવાનનું નિર્વાણ થઈ ગયેલું હતું, એટલે જંબુ સ્વામી ભગવાનની પાસે ગયા નથી, સુધર્મા સ્વામી પાસે ગયા. અને એમને સુધર્મા સ્વામીએ જયારે ઉપદેશ એ વારંવાર સાંભળતા હશે અને ત્યારે એમને પ્રશ્ન કર્યો હશે એમને કે આ બધું જે છે એ કોણે કહ્યું છે, કારણ કે આપણી પ્રાચીન પરંપરામાં વાત મહત્વની હોય કે ન હોય પણ એ કોને કહી છે, કોણ વ્યક્તિ આ વાત કરે છે, વ્યક્તિના હિસાબે વાતનું વજન વધી જાય ભલે નાનકડી વાત હોય અને ગમે એટલી મોટી વાત હોય પણ કરનાર વ્યક્તિ જે છે એ મહત્વપૂર્ણ ન હોય તો એની વાતને એટલું વજન આપવામાં ન આવે. ઠીક છે, એનું મંતવ્ય છે એમાં કહી દેવામાં આવે. જ્યારે મહાપુરુષો હોય, જ્ઞાની પુરુષો હોય, એમની નાની નાની વાતને પણ એટલું જ મહત્વ આપવામાં આવે. એટલે સુધર્મા સ્વામીએ જંબુ સ્વામીને સમજાવતા એમ કહ્યું કે હું જે વાત કરું છું એ મારી પોતાની નથી, મને ભગવાન પાસેથી આવું સાંભળવા મળ્યું છે. એટલે શબ્દ પ્રયોગ પણ ત્યાં જે કરે છે, સુવમે આવસમ કરું, એ આયુષ્યમાન, મેં પ્રભુ પાસે આવું સાંભળ્યું છે. અને આપણા આગમોની અંદર એક પરંપરા છે કે તીર્થંકર ભગવંતો પણ જ્યારે એ પ્રવચન આપે, દેશના આપે, તીર્થંકર ભગવંતના પ્રવચનને આપણે દેશના કહેતા હોય, તો એ પણ એવું કહેતા હોય છે કે અનંત તીર્થંકરોએ જે કહ્યું છે એ અમે કહીએ છીએ. એટલે આના આધારે એક આ શા માટે આવું કહેવામાં આવે છે, એક પ્રસ્થાપિત કરવા માટે કે શ્રુતની પરંપરા, જ્ઞાનની પરંપરા અનંત કાળથી ચાલી આવે છે. જે તે સમયમાં જે તે તીર્થંકર એ ધર્મ તીર્થની સ્થાપના કરે, પણ એ નવી સ્થાપના એમના કોન્ટેક્સ્ટમાં એવું લાગે કે એમને નવી સ્થાપના કરી, બાકી જે મૂળભૂત તત્વો જે છે એ તો પરાપૂર્વથી ચાલ્યા આવે છે. એ ક્યારથી ચાલ્યા આવે છે, સૌથી પહેલા કોણે કર્યું એનો કોઈ ઉલ્લેખ મળે નહીં. એટલે એના માટે અનાદિ અનંત એક શબ્દ વાપરીએ છીએ આપણે. હા, વર્તમાન સમય જે છે, અત્યારનો સમય, અત્યારની અવસર પીઢીનો સમય, જેમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, એક ડિસેન્ડિંગ પીરિયડ જેને આપણે અવસર પીઢી તરીકે ઓળખીએ છીએ, કાળચક્રના બે પાસાઓ છે. તો આ ડિસેન્ડિંગ પીરિયડની અંદર સૌથી પહેલા ધર્મની વાત કોને કરી? તો ભગવાન ઋષભદેવે સૌથી પહેલા ધર્મ તીર્થની સ્થાપના કરી એવું આપણે કહીએ છીએ. 24 તીર્થંકરમાં પહેલા તીર્થંકર ઋષભદેવ. પણ તો શું ઋષભદેવના પહેલા ક્યારે પણ ધર્મ નહોતો? ના, એના પર એના પહેલા ઉત્તરપીણી હતી.
કારણ કે ઉસરપીણી આ ટાઈમનું વ્હીલ જે છે એ ગુમ્યા જ કરે છે, ફર્યા જ કરે છે. તો એ વખતે ઉસરપીણીની અંદર જે તીર્થંકરો હતા એટલા માટે આપણે અતીતની ચોવીસી, ભૂતકાળના તીર્થોની તીર્થંકરો એના ચોવીસ નામો વગેરે એમની વાર્તાઓ પણ મળે છે આપણને. એટલે શ્રુતની એક પરંપરા છે, એક ટ્રેડિશન છે, અને એ વાતને મહત્વ આપવા માટે સુધર્મા સ્વામીએ જંબુ સ્વામીને એમ કહ્યું કે મેં ભગવાન પાસે આવું સાંભળ્યું છે. અને જેમ કે આપણે આજે આપણા મહારાષ્ટ્ર પ્રવચનમાં એમ કહેતા હોય કે અમારા જેવા સ્કોલર્સ પણ ઘણી વખતે આવી વાત કરતા હોય કે જો ભાઈ ભગવાને આવું કર્યું છે, એટલે શું થાય કે આપણને પ્રભુના માટે જે અલ્ટિમેટ રિસ્પેક્ટ હોય એ રિસ્પેક્ટથી એ વાત આપણના માટે ગ્રાહ્ય બની જાય છે, સ્વીકાર્ય બની જાય છે. આપણે એને સ્વીકારી લઈએ, પ્રભુની વાણી છે, પ્રભુના વચનો છે, આપણા માટે સ્વીકાર્ય છે. આપણે એનું આચરણ કરીએ ન કરીએ, પ્રેક્ટિસિંગ પાર્ટ કેટલું આપણે અપનાવી શકીએ, ધેટ ઇઝ ડિફરન્ટ થિંગ. પણ પ્રભુના વચનો એ સ્વીકાર્ય તો છે જ. એટલે કોઈ પણ જ્ઞાની પુરુષો જયારે વાત કરે તો તત્વ જ્ઞાનને કેવી રીતે સમજાવે, જ્ઞાન કયું જ્ઞાન, જ્ઞાન એટલે એને ત્રણ ભેદ પાડ્યા છે કે કેટલીક વાતો જાણવા યોગ્ય હોય એને જ્ઞેય કહે છે શાસ્ત્રીય ભાષામાં, જ્ઞેય એટલે જાણવા યોગ્ય. કેટલીક વાતો હેય હોય એટલે ત્યાગ કરવા યોગ્ય હોય, ત્યાજ્ય હોય, અને કેટલીક વાતો ઉપાદે એટલે સ્વીકારવા યોગ્ય. પણ શું ત્યાગ કરવાનું છે એ પણ જાણવું તો પડે છે. એટલે એ કોણ બતાવે તો વિશિષ્ટ જ્ઞાની પુરુષો આપણને બતાવે. પણ જ્ઞાની પુરુષો પણ પોતાની નમ્રતા બતાવવા માટે એમ કે મને મારા ગુરુ પરંપરાથી જે મળ્યું એ હું તમને કહું છું. હા, પછી કેટલાક આચાર્ય ભગવંતો એમને પ્રભુની વાણીને પોતાની અનુપ્રેક્ષા દ્વારા, પોતાના ચિંતન દ્વારા એની અંદર એમને કંઈક વિશેષ પ્રકાશ મેળવ્યો હોય કે જેની અંદર છુપાયેલો હોય, સામાન્ય વ્યક્તિ સમજી ના શકે, વાત એની એ જ હોય, શ્લોક એનો એ જ હોય, એમને શ્લોકમાંથી એ જુદો અર્થ કાઢવો અને એમાંથી એનો એસેન્સ શોધવું, તો એ આચાર્યો ત્યારે એમ પણ કે ભાઈ મેં તમને શાસ્ત્રોની વાત કરી, મને ગુરુ પરંપરાથી જે પ્રાપ્ત થયું એની વાત કરી, હવે એ વાતોનો મેં જે અનુભવ કર્યો છે એની વાત કરું છું. આપણે ત્યાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રશ્રી નામના આચાર્ય ભગવાન થઈ ગયા, એમને યોગશાસ્ત્ર નામનો એક ગ્રંથ લખ્યો છે અને એમાં એમને 12મા ચેપ્ટરની અંદર આ વાત, યોગની વાત સમજાવતા, મેડિટેશન ધ્યાનની વાત સમજાવતા, ધ્યાનના જે પ્રકારો વગેરે બતાવ્યા, તો એમને આવી રીતની વાત ત્યાં આગળ કરી છે કે હવે અમે અમારા અનુભવની વાત તમને કરીએ છીએ. બેસ તો એનો શાસ્ત્રો જ હોય, કારણ કે સાધવ શાસ્ત્ર ચક્ષુષ, સાધુ પુરુષો જ્ઞાની પુરુષો જે કઈ વાત કરે એ શાસ્ત્રોના આધારે, શાસ્ત્રોમાંથી મેળવીને જ કરે, પણ એને એક્સપ્લેન કરવા માટે વર્તમાન કોન્ટેક્સ જે હોય, પ્રેઝન્ટ કોન્ટેક્સની અંદર જે એક્ઝામ્પલ આપે, જે કમ્પેરિઝન કરે અને જે પ્રેઝન્ટેશન કરે એમાં થોડુંક વૈવિધ્ય એ કરી શકે, મૂળભૂત વાતને બદલે નહીં. એટલે હરિભદ્ર સુરી નામના આચાર્ય ભગવંતે આ વસ્તુને બહુ જ વિશેષ રીતે એમને સમજાવી છે કે ધર્મ કોને કેવો, ધર્મ એટલે શું. તો એમને એમ કહ્યું, વચનાદ્યત અનુષ્ઠાનમ અવિરુદ્ધમ યથોદિતમ. વચન એટલે પ્રભુના વચન, જ્ઞાની પુરુષોના વચનો, મહાપુરુષોના વચનો, તીર્થંકર પરમાત્માના વચન, એનાથી ક્યારે પણ વિપરીત વાત ન થાય, જુદી વાત ન થાય. જેમાં એ વાત તીર્થંકરના વચનો, એ વાતનો હાર રિફ્લેક્ટ થતું હોય એવી વાત જ કરવાની હોય, એવી વાત સાધુ પુરુષો કરે. પણ એની સાથે સાથે અવિરુદ્ધમ, તીર્થંકરના વચનો સાથે નોન કોન્ટ્રાડિક્ટરી કોઈ એવી વાત હોય બીજી વાત કે જે એ જ્ઞાની પુરુષોએ પ્રભુના વચનોનો સ્વાધ્યાય કરીને એની અનુપ્રેક્ષા કરીને એના ઉપર પોતાનું ચિંતન કરીને શોધી કાઢ્યું હોય તો એ લોકો કરે, કારણ કે નોન કોન્ટ્રાડિક્ટરી છે. શાસ્ત્રોની વાતને કોન્ટ્રાડિક્ટ થવી ન જોઈએ, એટલે મૂળભૂત વાતની, મૂળભૂત સિદ્ધાંતની, તમારે મૂળભૂત સિદ્ધાંતને નિગ્લેક્ટ નથી કરવાનો, એની ઉપેક્ષા નથી કરવાની. અવિરુદ્ધમ યથોદિતમ, તમે જે કહો છો એનું મેન્શનિંગ, એનું રિલેશન ક્યાંક ને ક્યાંક મૂળ વાત સાથે મળવું જોઈએ. અને એના ઉપરાંત પછી એક મહત્વનો મુદ્દો હરિભદ્ર સુરીજી મૂકે છે, સત્યને જ્યારે તમે રજૂ કરો છો, સિદ્ધાંતને રજૂ કરો છો, ત્યારે અવિરુદ્ધમ યથોદિતમ, પછી એ કહે છે મૈત્રિયાદી ભાવ સંયુક્તમ, તમે જે વાત કરો એ વાત કરતી વખતે તમારા હૃદયમાં મૈત્રીનો ભાવ હોવો જોઈએ. કારણ કે તમારે જેને વાત પહોંચાડવાની છે, જેને સત્ય પહોંચાડવાનું છે, એ જીવાત્માના માટે જો તમારા હૃદયમાં મૈત્રી ભાવ હશે, કરુણાનો ભાવ હશે, તો જ તમારું સત્ય સામે વ્યક્તિ સુધી પહોંચશે. એટલે મૈત્રિયાદી ભાવ સંયુક્તમ તદ ધર્મ ઇતિ કીર્ત્યતે, એને આપણે ધર્મ કહીએ છીએ. આવું 8th સેન્ચુરીની અંદર હરિભદ્ર સુરી નામના મહાન આચાર્ય ભગવંતે કહેલું છે. એટલે કોઈ જ્ઞાની પુરુષો ક્યારે અમે આ કહીએ છીએ એવો દાવો કરતા નથી. હા, જયારે સૂત્રને પૂરું કરે, સમાપ્ત કરે, ત્યારે તી બેમી આ પ્રમાણે કહું છું, આવો એક ઉલ્લેખ કરે. એ પ્રાચીન પરંપરા હતી, પ્રાચીન પહેલાના જમાનામાં જે ડાયલોગ થતા હતા, જે નેરેશન્સ કરવામાં આવતા હતા, એની સમાપ્તિ આ રીતે કરવામાં આવે.
થેન્ક યુ પ્રમાણ. એક બીજો, આઈ ડોન્ટ નો કેટલા ક્વેશ્ચન છે બીજાને, પણ એક બીજો છે,
ઘણા ક્વેશ્ચન હોય
અંદર,
ઘણા ક્વેશ્ચન હોય. અને આ બાજુ બે એન્ડ ઉપર આ બાજુ રસિકભાઈ બેઠા છે, અને આ બાજુ અમારા બિપિનભાઈ બેઠા છે. એટલે બિપિનભાઈ, મને મજા આવે છે બિપિનભાઈ જોડે. એમને કદાચ યાદ છે કે નહીં, પણ મને તો યાદ છે એમની સાથે ગાળેલો માયામીનો સમય, અને એમના ઘણા બધા પ્રશ્નો, મને એમના પ્રશ્નો આઈ કેન એન્જોય ધ ક્વેશ્ચન. બિપિનભાઈ યાદ આવે છે?
યાદ આવે છે.
પિન યાદ આવે છે? પિન
આવે છે, આવે છે.
યસ, બસ, ઓકે.
ઓકે, તમે યુ ટોક અબાઉટ એઆઈ અને યુ નો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એન્ડ ફેક ફેકનેસ, સો હાઉ યુ આઈડેન્ટિફાઈ ધ ફેકનેસ એન્ડ ઇન યુ, તમારામાં કેવી રીતે એ ફેકનેસ?
એ ટેકનોલોજી વિશે નથી, પણ અત્યારે જે એક ફેસ આવેલો છે, ચાલેલો છે, આપણે આર્ટિફિશિયલનો ઇન્ટેલિજન્સ, કમ્પ્યુટર ટેકનોલોજી, રોબોટ સિસ્ટમ, આ બધી વસ્તુ આપણે એક જુદી કરીએ છીએ. મારો સબ્જેક્ટ બી નથી, એની અંદર મારી કોઈ જાણકારી નથી, પણ મેં જે સંદર્ભમાં વાત કરી હતી કે એ આર્ટિફિશિયાલિટી આપણે કોને કહીએ છીએ કે રિયાલિટી જ્યાં ઢંકાઈ જતી હોય, રિયાલિટી બાજુમાં રહી જતી હોય, તો અધ્યાત્મના માર્ગની અંદર જે અધ્યાત્મનો માર્ગ જે આપણે જીવવાનો છે, જે અધ્યાત્મ જીવવાનું છે, એની અંદર તમે આર્ટિફિશિયલનો અર્થ ત્યાં હું કૃત્રિમતા કરું છું. એ કૃત્રિમતા જે છે એ અધ્યાત્મના માર્ગની અંદર ચાલે નહીં, કારણ કે જ્યાં કૃત્રિમતા આવે ત્યાં ટ્રાન્સપરન્સી જે છે ડિસ્ટર્બ થઈ જાય છે. અને પ્રભુનો માર્ગ, સાધનાનો માર્ગ, અધ્યાત્મનો માર્ગ એ એબ્સોલ્યુટ ટ્રાન્સપરન્સીનો માર્ગ છે. જ્યાં સુધી આપણું હૃદય, આપણું મન ટ્રાન્સપરન્ટ ન થાય, એટલે આપણા મનમાં જે આવરણો છે, લેયર્સ છે, એ બધા લેયર્સ આર્ટિફિશિયલ છે. કારણ કે એ લેયર્સ આપણી બુદ્ધિમાંથી, આપણા લોજિકમાંથી જન્મેલા છે. આપણે જે અનુભવ કરવાનું છે એ જ્યારે આપણે આ આર્ટિફિશિયાલિટીનું એક લેયર્સ દૂર કરીએ તો જ આપણે અધ્યાત્મનો અનુભવ કરી શકીએ. એટલે આ અધ્યાત્મના માર્ગના સંદર્ભમાં મેં વાત કરેલી હતી. સાયન્સ અને ટેકનોલોજીની જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એની સાથે વાતને બહુ લેવા દેવાની.
એ આખો સબ્જેક્ટ જુદો છે.
રસિકભાઈ ને ક્વેશ્ચન છે, મને
સંભળાતું નથી. રસિકભાઈ ને ક્વેશ્ચન છે, મારું મ્યુટ હતો એટલે ઓકે. સવાલ એ છે કે આપણામાં જે ફેકનેસ હોય એ કેવી રીતે ઓળખી શકાય કે આ મારે મેં આ કીધું ને આ કર્યું એમાં હૃદયમાંથી આવ્યું છે કે આ બધા લોજિક થી બોલું છું કે એ કેવી રીતે ખબર પડે? હાઉ યુ ડિફરન્શિએટ?
આપણે એની થોડીક ચર્ચા ગઈકાલે કરેલી હતી. જિજ્ઞાસા, સેન્સ ઓફ ઇન્ક્વાયરી અને ક્યુરિયોસિટી, આ બંને શબ્દો ઇંગ્લિશ છે. આપણે ત્યાં આપણી પરંપરામાં ફિલોસોફિકલ ઇન્ડિયન ફિલોસોફિકલ સિસ્ટમની અંદર એક જિજ્ઞાસા શબ્દ છે અને શંકા શબ્દ છે. જિજ્ઞાસા તમને સત્ય તરફ લઈ જાય છે, સત્ય પ્રાપ્ત કરવા માટે તમે કોશિશ કરો છો, અને શંકા જે છે, શંકામાં તમે સ્ટક થાઓ છો. તમે જે માનો છો, કોઈ માન્યતા કોઈ ભી કારણસર તમે ડેવલપ કરી, આપણે ડેવલપ કરી, એ માન્યતાને આપણે વળગી જઈએ છીએ અને એ શંકાનું સમાધાન આપણે કરી શકતા નથી. એક શંકા બીજી શંકાને પેદા કરે, એટલે પછી ઘણી વખતે આપણો તર્ક જે છે એ કુતર્કમાં જતો રહે, આર્ગ્યુમેન્ટ. અને જ્યારે કાઉન્ટર આર્ગ્યુમેન્ટ કરતા જઈએ આપણે, ત્યારે આપણે રોંગ આર્ગ્યુમેન્ટના શિકાર થઈ જઈએ. એટલે જિજ્ઞાસા જે છે, જિજ્ઞાસામાં હંમેશા એક નમ્રતાનો ભાવ, મારે સત્યને સમજવું છે, આ જિજ્ઞાસાનો ભાવ છે. મને સત્ય મળી ગયું છે, મારું સત્ય છે, મારી વાત સત્ય છે, આમાં જિજ્ઞાસા નથી લગતી. એટલે આપણા હૃદયની અંદર જ્યારે કોઈ પ્રશ્ન આપણને જાગે તો પહેલા આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે ખરેખર હું આ સમજવા માંગુ છું, એ સમજવાની પાછળ મારો ઉદ્દેશ્ય શું છે, આ સમજીને મારે શું કરવાનું છે. કારણ કે અલ્ટિમેટલી તો કોઈ પણ જ્ઞાન, જો એ જ્ઞાન આજે નહીં કે કાલે, પણ જો આચરણમાં ન આવે, જે જ્ઞાન પ્રેક્ટિસમાં આપણને ન લઈ જાય, એ જ્ઞાન જે છે એ તો ચોપડીમાં હોય કે આપણા આ મગજમાં કે આપણી ખોપડીમાં હોય, બહુ ફરક પડતો નથી. એટલે આપણું મન જ્યારે, જરૂરી નથી કે આજે જે સમજાય એનું આચરણ આજે ને આજે આપણે કરીએ, કારણ કે આચરણ કરવું એ જુદા કર્મોના ક્ષયોપચયના કારણે થાય અને જ્ઞાન મેળવવું એના માટે જુદા કર્મો જવાબદાર છે. પણ જ્ઞાન મેળવીને આપણી જિજ્ઞાસાને આપણે વધારે ને વધારે વિકસાવીએ અને એ જ્ઞાનને, જિજ્ઞાસા જ્ઞાનને સ્પષ્ટ કરે છે, શંકા જ્ઞાનને વધારે કન્ફ્યુઝ કરે છે, એના ઉપર વધારે લેયર્સ પેદા કરે છે. જ્યારે જિજ્ઞાસા લેયર્સ દૂર કરે છે અને લેયર્સ દૂર થયા પછી જે સત્ય સમજાય એનો એ સ્વીકાર કરે છે. આપણે આપણા સત્યને, આપણા હૃદયની સ્થિતિને સમજવા માટે થોડુંક આપણે કોન્સ્ટન્ટલી સતત ઇન્ટ્રોસ્પેક્શન આપણે કરવું પડે, ઇન્ટ્રોસ્પેક્ટ કરવું પડે આપણી જાતને આપણે. અને ક્યાંક કોક પોઈન્ટથી એ સત્યને આપણે આપણા જીવનમાં ઉતારવું પડે, ઉતારવાની શરૂઆત કરવી પડે, ભલે નાના સ્વરૂપની અંદર, નાના મોટા રૂપની અંદર, તો આપણને સંતોષ થાય અને ધીમે 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 આપણી ટ્રાન્સપેરન્સી વધતી જાય. એટલે જે ફેક વિઝન હોય આપણું, ફેક આપણી બિલીફ હોય, એનું લેયર્સ, એના આવરણો આપોઆપ ધીમે ધીમે દૂર થતા છે. એટલે આપણું ફેક કાં તો આપણે શોધી શકીએ અથવા તો ગુરુજન, ગુરુનો ઉપયોગ, ગુરુનો રોલ આપણા જીવનમાં એ જ હોય છે કે કેટલાક લેયર્સ જે આપણે ઓળખી શકતા નથી,
એને ગુરુ આપણને સમજાવે છે, ગુરુ આપણને ઇશારો કરે છે, ગુરુ આપણને એના તરફ ઇન્ડિકેટ, ગુરુ ઇન્ડિકેટ કરે છે. તો એ આપણે સ્વીકારવું જોઈએ. અને જ્યાં સુધી આપણું મન ગુરુની વાતને સ્વીકારવા માટે તૈયાર ન હોય ત્યાં સુધી સતત ગુરુનું અનુસરણ આપણે કરવું જોઈએ. એટલે એક બહુ સરસ સ્તોત્ર છે આપણે ત્યાં, એની અંદર એક એવો મેસેજ અપાયેલો છે. વૈદિક પરંપરાનું એ આખું સ્તોત્ર છે, પણ બહુ જ સરસ સ્તોત્ર છે. મનશ્ચેન્ન લગ્નમ ગુરો રંગરી પદ્મે તતકિં તતકિં તતકિં. તમે ઘણું બધું જ્ઞાન મેળવ્યું, ઘણું બધી બુદ્ધિનો વિકાસ કર્યો, પણ જો ગુરુના ચરણોમાં તમારું મન લાગ્યું નહીં, તમારું મસ્તક ગુરુના ચરણોમાં નમ્યું નહીં, તો પછી શું, શેના માટે આ બધું કર્યું? આવો ભાવ એની અંદર મૂકવામાં આવ્યો છે. અને ગુરુ તત્વનું મહત્વ એટલે આપણી ફેકનેસને ઓળખવામાં જ્યારે આપણે કમજોર પડીએ, સપોઝ આપણે એટલા શક્તિમાન નથી, તો એ વખતે ગુરુ જે કે એનો આપણે, અને ગુરુને કેવું જોઈએ, આપણે ગુરુને પ્રાર્થના કરી શકીએ કે મારા માટે જે યોગ્ય હોય એ તમે મને માર્ગ બતાડો. એટલે શિષ્યની યોગ્યતા ગુરુ પારખી શકે, ગુરુ જ પારખી શકે શિષ્યની યોગ્યતા. શિષ્ય તો જે છે એને પોતાનું શિષ્યત્વ તૈયાર કરવાનું છે. યશોવિજયજી મહારાજે જ્ઞાનસાર ગ્રંથની અંદર આ વાતને સરસ રીતે એમને સમજાવી છે. ગુરુના માનસને સમજવા માટે, ગુરુની નિકટમાં જવા માટે, ગુરુત્વમ સ્વસ્ય નોદેતી શિક્ષા સાત્મેન યાવતા આત્મતત્વ પ્રકાશેન તાવત સેવ્યો ગુરુત્તમ. ત્યાં સુધી, જ્યાં સુધી આપણા પોતાના ભીતરમાં જ્ઞાન પ્રગટ ન થાય, ગુરુએ બતાવેલું જ્ઞાન, ગુરુએ છીધેલું જ્ઞાન, ગુરુએ આપેલું જ્ઞાન આત્મસાત આપણે ન કરીએ ત્યાં સુધી આપણે આપણું શિષ્યત્વ જાળવી રાખવાનું છે, શિષ્યત્વ સાચવી રાખવાનું છે. અને એ ગુરુના સમર્પણથી, ગુરુની સાથે જોડાવાથી આપણું શિષ્યત્વ ખીલી શકે. સાચી ઓળખ આપણને ગુરુ જ કરાવી શકે, ગુરુ જ કરાવે. પણ ગુરુ જે છે, ગુરુ તત્વની પરીક્ષા ન કરાય, ઓળખ ચોક્કસ કરાય. આપણે લોકો ગુરુ તત્વની પરીક્ષા કરવાની પણ વાતો કેટલાક લોકો કરતા હોય છે. હાઈલી અધ્યાત્મના હાઈ લેવલ ઉપર આપણે ત્યાં યશોજીજી મહારાજ વગેરે મહાન આચાર્યોએ ગુરુ તત્વ વિનિશ્ચય જેવા ગ્રંથો પણ લખ્યા છે કે ગુરુને નક્કી કેવી રીતે કરવું કે આ ગુરુ તત્વ છે. પણ એ હાઈલી અધ્યાત્મના સ્ટેજ ઉપર પહોંચેલા લોકોના માટે છે. આપણા જેવાના માટે, તો સામાન્યના માટે જે આપણને જ્ઞાન આપે, આપણામાં કંઈક પરિવર્તન લાવે અને એ પરિવર્તનને આપણે મહેસૂસ કરીએ એવું જ્ઞાન જે આપે એ આપણા માટે ગુરુ છે. અને બીજી વસ્તુ, ગુરુ ક્યારે બાંધે નહીં, ગુરુ હંમેશા મુક્ત કરે. શિષ્ય ગુરુ પાસે મુક્ત થવા માટે જ જાય છે. હવે મુક્ત થવા માટે શિષ્ય ગુરુ પાસે જાય અને ગુરુ એને બાંધે, ગુરુ એને પોતાના ફોલોઅર બનાવે, then be careful. ગુરુ માર્ગ બતાડે, અને વિતરાગની પરંપરા તો માર્ગ તો વિતરાગનો જ છે, કોઈ વ્યક્તિનો માર્ગ છે જ નહીં. આ તો વર્તમાન સમયમાં શ્રમણ ભગવાન મહાવીરનું ધર્મશાસન આપણને મળ્યું, એના પહેલા પાર્શ્વનાથ ભગવાનનું હતું, એના પહેલા મેમનાથનું હતું. બધાનો માર્ગ એટલે આપણે તો પ્રભુનો માર્ગ, વિતરાગનો માર્ગ. વિતરાગના માર્ગે વ્યક્તિગત કોઈ પોતાના માર્ગે આપણને લઈ જતું હોય તો થોડુંક આપણે વિચારવું પડે. કોઈને વ્યક્તિને ફોલો કરવું હોય તો એની વ્યક્તિગત ઈચ્છા છે, પણ આપણું તત્વજ્ઞાન, આપણું જ્ઞાન આપણને માર્ગને ફોલો કરવાનું કહે છે. થોડુંક ક્લિયર થયું?
Yeah, I think so. You will think over more and more. Pranam, anuvadna, pranam. Thank you. Very good.
હું દલસુખ મડિયા બોલું છું. મારો પ્રશ્ન છે કે આપણા જૈનની વસ્તી આજથી ચંદ્રગુપ્ત મૌર્ય વખતે હતી અને આજે જોવો તો 1% કે 10% થી ઓછી છે. જો આ જ રીતે આગળ વધશે તો તમને લાગે છે કે નેક્સ્ટ 100 યરમાં ધેર વિલ બી નો જૈન લેફ્ટ?
આપણે આ બધા પ્રશ્નો છે, આના પ્રશ્નો સાથે સામાજિક સોશિયલ આસ્પેક્ટ પણ ઘણા બધા જોડાયેલા છે. જૈનોની વસ્તી જે ઓછી થઈ ગઈ ચંદ્રગુપ્તના સમયથી માંડીને પછી લગભગ 7મી-8મી શતાબ્દી સુધી, ઇન્ડિયાની વાત કરીએ ખાસ કરીને, 12 કેટલા જૈનોની વસ્તી હતી એ વખતે અને કેટલું વિસ્તરેલું હતું એનું હિસ્ટ્રી મળે છે, ઇતિહાસ મળે છે, પણ એ બહુ નોલેજ આપણને છે નહીં. ઇન્ડિયાની વાત કરીએ તો ચંદ્રગુપ્તના વખતથી એક તો જે ઇન્વેડર્સ આપણે ત્યાં આવ્યા, જેમણે આક્રમણો કર્યા, અને જે જૈનોનું કેન્દ્ર હતું મગધ એટલે કે આજનું બિહાર, ત્યાંથી જૈનો માઇગ્રેટ થયા અને માઇગ્રેશનની પરંપરા બહુ લાંબા સમય સુધી આપણે ત્યાં ચાલતી રહી. અને એના કારણે આ શિફ્ટિંગની અંદર જે હાર્ડશિપ આવી જૈનોની સામે, જૈન સમાજ સામે, એમાં ઘણું બધું ચેન્જ આવ્યું. એટલે એ સંખ્યા પણ એમની ઓછી થતી ગઈ. વર્તમાનમાં જે સંખ્યા ઓછી થઈ રહી છે એના ઘણા બધા બીજા કારણો પણ છે. આજથી 50-60 વર્ષ પહેલા ઇન્ડિયાની વાત કરીએ તો એક ફેમિલીની અંદર 4-5 સંતાનો, 4-5 ભાઈ બહેન એ બહુ કોમન વસ્તુ હતી. અત્યારે એવું રહ્યું નથી. અત્યારે તો હમ દો, હમારે દો, કદાચ દો નહીં તો એક હી બહોત હૈ, આવી બધી માન્યતાઓ. એની સાથે સોશિયલ આસ્પેક્ટ પણ જોડાયા, કારણ કે પ્રોસ્પેરિટી, સમૃદ્ધિ, સંસ્કાર, શિક્ષણ, આ બધા પ્રશ્નો અને એની જવાબદારી, એટલે પરિવારો નાના થતા ગયા, એનાથી આગળ વધીને ન્યુક્લિયસ ફેમિલી, જે જોઈન્ટ ફેમિલી હતી એ સિસ્ટમમાંથી જતી રહી. એટલે કદાચ તમે તો 100 વર્ષની વાત કરી, મને તો એવું લાગે છે કે 30 વર્ષ પછી એવી સ્થિતિ સર્જાશે કે કાકા, ફઈ, મામા, આ સંબંધોની જાણ આપણી આવનારી પેઢીને નહીં હોય. કે કાકા કોને કહેવાય, એક જ ભાઈ હશે, એને ભાઈ જ નહીં હોય, બહેન જ નહીં હોય, એક જ હશે. મામાનો સંબંધ, કાકાનો સંબંધ, ફઈનો સંબંધ, આ સંબંધોનો આખું ભાવ જગત જે છે એ બી આખું જતું રહેશે. એટલે પણ હવે આ જે છે એક સોશિયલ ક્વેશ્ચન છે અને સમાજના અગ્રણીઓ પણ એનો કંઈ નિકાલ અત્યારે કોઈ આવે એવું લાગતું નથી. કોણ લીડ લે, કોણ આના માટે બેસીને ચિંતન કરે? બીજી વસ્તુ, બીજો જે પોઈન્ટ છે એ કે 100 વર્ષ પછી જૈન સમાજ રહેશે કે નહીં રહે, પણ આપણે તો જ્ઞાની પુરુષોના વચનો ઉપર શ્રદ્ધા રાખીએ કે ભગવાનનું શાસન હજુ આટલા વર્ષો સુધી રહેવાનું છે, 21,000 વર્ષો સુધી, એમાંથી માંડ અત્યારે તો 2500-2600 વર્ષ હજુ પસાર થયા છે, કોઈને કોઈ રીતે શાસન રહેશે. મગધમાંથી માઇગ્રેટ થયા, મગધમાંથી બધું જ નીકળી ગયું. આજે તમે બિહારની હાલત જુઓ, એ જમાનામાં જ્યાં 20 તીર્થંકરો નિર્વાણ ભૂમિ કહેવાય, જન્મભૂમિ કહેવાય, એ બધો આખો વિસ્તાર જે છે અત્યારે સાવ જૈનોથી ખાલી થઈ ગયો. જે જૈનો હતા એ પણ બીજા ફેથમાં જતા રહ્યા. અને એના માટે થોડીક આપણી સોશિયલ સિસ્ટમ, સોશિયલ કસ્ટમ એ પણ જવાબદાર છે. હમણાં જ કેરાલાની અંદર એક જૈનોનું ગ્રુપ, જે લોકો એવો કહેતા હતા કે ભાઈ અમારા પૂર્વજો જૈન હતા અમારે પણ જઈને જ રહેવું હતું, પણ એ લોકો કેરલાઇટ લોકો હતા, કારણ કે એના પૂર્વજો ત્યાં જ વસેલા વસ્તુથી ધર્મ તરીકે જૈન ધર્મ હતો. અત્યારે આપણો મોટો પ્રોબ્લેમ એ છે કે આપણે જૈનને કોમ્યુનિટી બનાવી દીધી છે, જયારે જૈન ધર્મ હતો. એટલે પહેલાની જે સંખ્યા આપણને મળે છે મિલિયન્સની અંદર, મિલિયન્સ ઓફ જૈન્સ હતા, તો મિલિયન્સ ઓફ જૈન્સ જે હતા જૈનિઝમને ફોલો કરતા હતા, અહિંસાને ફોલો કરતા હતા. એ લોકો કઈ બધા જૈન પરિવારોમાં જન્મેલા હતા એવું નહોતું. એવા ફેમિલીઝ આપણે ત્યાં હતા કે હસબન્ડ હોય તો એનો ફેથ જુદો હોય અને વાઇફ હોય તો એનો ફેથ જુદો હોય, પણ એની વચ્ચે કોઈ કોન્ફ્લિક્ટ નહોતું. આપણે ત્યાં અંબિકા દેવીની વાર્તા આવે છે, તો એ અંબિકા દેવી જૈન કન્યા હતી પણ બ્રાહ્મણ પરિવારમાં પરણેલી હતી. એવી ઘણી બધી સ્ટોરીઝ આપણે ત્યાં આવે છે. હમણાં સુધી આજથી 100 વર્ષ પહેલા સુધી ગુજરાતની અંદર એક ભાવસાર જ્ઞાતિ છે, એ ભાવસાર જ્ઞાતિના લોકો મોટા ભાગે બધા જૈન હતા. શત્રુંજય એટલે કે પાલિતાના ઉપર ભાવસાર લોકોએ બનાવેલી 9 ટૂંકમાં એક ટૂંક છે, એ ટૂંક જ ભાવસાર લોકોની ટૂંક કહેવાય છે, જેને છીપા વસહી કહેવામાં આવે છે. એ છીપા વસહી, અત્યારે તો છીપા નામ આવે તો આપણા માટે જુદી કોમ્યુનિટી આપણા મગજમાં ઉભી થઈ જાય. જૂના ગુજરાતી જે લોકો જુદી ગુજરાતી ભાષા જાણે છે એમનામાં, બાકી એ વખતે ભાવસાર લોકોનો વ્યવસાય આ હતો. કાગળ કપડાના ઉપર પ્રિન્ટ કરવાની, હાથથી છાપ નાખવાની, એના કારણે એ છીપા કહેવાતા હતા. પણ અત્યારે છીપા શબ્દ જે છે માત્ર એક મુસ્લિમ કોમ્યુનિટી માટે આપણે વાપરતા થઈ ગયા. એટલે ભાવસાર કોમ્યુનિટી ધીમે 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 આખી આપણા ધર્મમાંથી નીકળી ગઈ. તો આ કેરાલાની જે હું વાત કરું છું, એ વ્યક્તિ જે લોકોએ ઇન્ટરવ્યુ આપ્યો તો એ લોકોએ એવું કીધું, અમારે તો જૈન બનવું હતું, જૈન જ એટલે મીન્સ અમે અમારા પૂર્વજો જૈન હતા, અમને જૈન ધર્મ બહુ જ ગમે છે, પણ અમે જૈન સમાજ પાસે ગયા પણ જૈન સમાજે અમારો સ્વીકાર ન કર્યો, અમને સ્થાન ન આપ્યું, અમને માન ન આપ્યું. માન સન્માન એટલે કઈ હારકોરા કરવાની વાત નથી, પણ તમે જેને જૈન કહેતા હો તેના પાસે બેસાડો નહીં, એની સાથે એ જાણે કે આઉટ ઓફ કાસ્ટનો માણસ હોય એવી વ્યવહાર કરો. જૈન ધર્મ કાસ્ટી છે મતો માનતું નથી, કાસ્ટ અને ફીડમાં તો જૈન ધર્મ માનતું નથી. એના કારણે વિષમ પરિસ્થિતિ એવી થઈ કે લોકોએ સામૂહિક રીતે હવે જૈનો આપણને સ્વીકારતા જ નથી, તો ધર્મ તો જોઈએ, તો એ બીજા ધર્મને એ લોકોએ અપનાવ્યો અને આ વસ્તુ એ લોકોએ મીડિયાની સામે પણ કરી કીધી. એટલે જ્યાં સુધી આપણી આ સંકુચિતતા જે છે એમાં ઘણા બધા ક્રાઇટેરિયાસ આપણે ડેવલપ કરી નાખ્યા છે જૈનોના માપ માટેના. અત્યારે તો જૈન જ્ઞાતિ બની ગઈ છે, જૈન પરિવારમાં જન્મ લઈએ એટલે આપણે જૈન કહેવાઈએ છીએ, જૈન કુળમાં જન્મ લઈએ, કુળ પણ જૈન આપણે બનાવ્યા. પણ આ બધી લેટર ઓન વ્યવસ્થાઓ ડેવલપ થઈ, આપણે વિચાર્યું નહીં, અને કોઈ પણ કલ્ચર, કોઈ પણ સંસ્કૃતિ જયારે પોતાની જાતને સીમિત બનાવી દે છે તો ધીમે 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 એ વિલુપ્ત થવા તરફ જ જાય છે. અને અનફોર્ચ્યુનેટલી આપણે તો સંખ્યા પણ ઓછી છે અને એની સાથે સાથે વાદ વિવાદ, મત મતાંતર, ગ્રુપિઝમ આ બધું પણ ઘણું બધું છે. એટલે આ સંખ્યા જે ઓછી છે એમાં તો બીજો કોઈ ઉપાય અત્યારે તો દેખાતો નથી. આશા આપણે રાખીએ કે જ્ઞાની પુરુષોએ જે કહ્યું છે, પ્રભુનો માર્ગ તો રહેશે, એક યા બીજા રૂપની અંદર આ માર્ગ તો રહેવાનો છે. અન્યાયો થોડાક વધે ઘટે બધું બની શકે. તમને કદાચ ખ્યાલ હશે, વર્ષો પહેલા એટલે હું તમને 50ની વાત કરું છું, એ વખતે ઇસ્તંબુલ ટર્કીના શહેર ઇસ્તંબુલમાં, હું ન બોલતો હું તો ઇસ્તંબુલ ટર્કીનું શહેર છે, ત્યાં અવશેષો નીકળ્યા હતા. એમાં સેંકડો જૈન મંદિરોના અવશેષો નીકળ્યા. તો જૈન મંદિરો ત્યાં હશે તો ઘણા બધા જૈનો પણ રહેતા હશે. એક તારા તંબોલ નગરીની વાત પણ ઘણા વર્ષો પહેલા, એટલે 100-150 વર્ષ પહેલા કોઈએ પોતાનો એક ટ્રાવેલોગ લખ્યું છે, એને ટ્રાવેલ કર્યું છે. અને એ તારા તંબોલ નગરી કેટલી મોટી હતી, કેટલા જૈનો હતા, કેટલા ત્યાં આગળ ધર્મસ્થાનો હતા, એની બધી વાત એને કરેલી છે. અને એ હસ્તલિખિત ગ્રંથોમાં હતી, પછી એ છપાઈ પણ કરી પુસ્તકોની અંદર. એટલે જૈનો કેટલા વિસ્તરેલા હતા, કમસે કમ એશિયન કન્ટ્રીઝની અંદર તો લગભગ જૈનો ઘણા ફેલાયેલા હતા. પછી જૈન સંખ્યા કેમ ઓછી થઈ ગઈ એના ઘણા બધા કારણો. કે આજે પણ જૈનો જ્યાં બી ગયા, આજે ઇન્ડિયાની વાત કરીએ આપણે, ઇન્ડિયાની તો ઇન્ડિયાની અંદર જે જૈનો તમિલનાડુમાં ગયા, કર્ણાટકમાં ગયા, કેરાલામાં ગયા, એ લોકોએ પોતાના સંબંધો જે પોતાના જૈનો જે હતા જેવી રીતે એનીમાં જ સંબંધો રાખ્યા. અરે તમે જ્યાં સુધી કોઈ પણ લોકલ કોમ્યુનિટી સાથે જોડાઓ ત્યાં સુધી તમારો ફેલાવો ક્યાંથી થવાનો છે? એટલે આવા બધા ઘણા બધા કારણો પણ એની અંદર છે કે જેનો વિચાર કરવો પડે. પણ અત્યારે તો આપણે પ્રભુને એક જ પ્રાર્થના કરીએ કે ભાઈ પ્રભુનો માર્ગ એ આપણને, આપણે જ્યાં પણ જઈએ, કોઈ પણ ગતિમાં જઈએ, કોઈ પણ આપણો ભાવ હોય, આપણને પ્રભુનું શાસન મળે, પ્રભુનો માર્ગ મળે, આપણા માટે આપણે એટલું જ કહી શકીએ.
બરાબર છે. કોઈને ક્વેશ્ચન ના હોય તો આપણે હવે, કારણ કે ભદ્રબાહુજીને ત્યાં રાત છે, અડધી રાત છે, એટલે આપણે હવે મંગલિક સંભળાવે અને મંગલિક
નમો હરિયંતાનમ નમો સિદ્ધાનમ નમો આયરિયાનમ નમો જયાનમ નમો લોય સબ્બ સાહુનમ હેતો વંજનમો કારો સબ પાવ પનાસનો મંગલાનમ ચ સબ્બે સિમ પરમં વૈ મંગલમ ઓમ નમઃ પાર્શ્વનાથાય વિશ્વચિંતામણીયતે વિંદરણેન્દ્ર વૈરુચ્યા પદ્માદેવી યુતાયતે શાંતિ તુષ્ટિ મહાપુષ્ટિ ધૃતિ કીર્તિ વિધાયિને ઓમ ભીમ દીર્ઘાલ વૈતાલ સર્વાદિ વ્યાધિનાશિને જયાજયાખ્યા વિજયાખ્યા પરાજિત જ્ઞાન્વિત વિશાંપાળે ગ્રહયક્ષે વિદ્યાદેવી વિરંદિત ઓમ સિયા ઉષા નમસ્તત્ર ત્રૈલોક્ય નાતતામ જગુષ્ઠી સુરેન્દ્રાસ્તે વાસંતે છત્રચામરૈ શ્રી સંકેશ્વર મંડન પાર્શ્વેન પ્રણત કલ્પત રૂકલ્પ ચૂરૈ દુષ્ટભ્રાતં પુરૈ મે વાંછિતં નાથ અંગૂઠે અમૃતવસે લબ્ધિતના ભંડા શ્રી ગુરુ ગૌતમ સમરીએ મન વાંચિત પરદાતા ઉપસર્ગા ક્ષયં યાન્તિ ચિત્યંતે વિઘ્ન વલ્લય મન પ્રસન્નતામેતિ પૂજ્યમાને દિનેશ્વરે સર્વમંગલ માંગલ્યં સર્વકલ્યાણ કારણં પ્રદાનં સર્વધર્માણાં જૈનં જયતિ શાસનમ. પરમાત્માની આજ્ઞાગૃત કઈ પણ કહેવાયું તું ઈચ્છામિ દુક્કડમ. તમને બધાને પ્રણામ. જય જિનેન્દ્ર.
જય જિનેન્દ્ર. થેન્ક યુ વેરી મચ તમે ટાઈમ આપ્યો એ બદલ. અત્યારે તમારે અડધી રાત કેટલા, 12 વાગ્યા છે ત્યાં, એક વાગ્યો હશે?
ના ના, હજુ તો 12 વાગ્યા છે.
12 વાગ્યા છે. ઓકે, પરફેક્ટ ટાઈમ. અચ્છા, થેન્ક યુ વેરી મચ.
12 વાગ્યા પરફેક્ટ ટાઈમ. તમે ભારતીબેન 12 વાગ્યા પરફેક્ટ ટાઈમ કીધો એટલે સરદારજી યાદ નથી આવ્યા ને તમને
આજના દિવસ? એકચ્યુઅલી આપણા માટે લેટ છે, લેટ છે, વેરી લેટ છે.
ખુબ ખુબ અનુમોદના,
ઘણી ઘણી અનુમોદના. સાતામાં રહેજો, આપણે પાછા સાંજે મળીએ અને તમારી સવારે. જય જય. બધા પ્રતિક્રમણમાં મળીએ 6:45 ભાવ પ્રતિક્રમણ ટુડે 6:45. થેન્ક યુ.
જય જય. જય
જય.
થેન્ક યુ જયભાઈ. જય જય.